ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಮೃಜ ಪೂಜೇತಾಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನ್ ಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೇ ರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವೋಪರಿ ಸರ್ವಾವತಾರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ಭಗವತೆ ನಮೋ ನಮಃ. ಸರ್ವಕಾರಣ ಕಾರಣ ಪರಮ ಧ್ಯೇಯ ಮೂರ್ತಿ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಹೇ ಸುಖಧಾಮ ಘನಶ್ಯಾಮ ತಸ್ಮೈ ನಮೋ ನಮಃ. ಏಕಾಕಿ ವನವಾಸಿ ಕಂದ ಫೂಲ ಪಲಾಶಿ ಶ್ರೀ ನೀಲಕಂಠ ವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದಿ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿಗುರವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಮಹಾಸಮರ್ಥಾಯ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸದ್ಗುರು ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಸರ್ವನಂದ ಸದ್ಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸರ್ವ ಪ್ರಗಟ ಸದ್ಭ್ಯೋ ಹರಿಭಕ್ತೇಭ್ಯಶ್ಚ ನಮೋ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2032 ಕಾರ್ತಿಕ್ ಸುದ್ ಬೀಜ್ ಶುಕ್ರವಾರ ತಾರೀಖ 13 ನವೆಂಬರ್ 2015 ಸ್ಥಳ ಕುಂಡಲ ಧಾಮ ಶಿಜಿವಾಡಿ. ವಾಲಾ ಭಕ್ತ ಆಜೆ ಭಾಯಿ ಬೀಜ್ ಛೆ. ಸಾಧನ ಸಾಧ್ಯ ಭಾವ ಡಡತಾ ಆ ವರ್ಷನು ಆಪಣೆ ನಾಮ ಪಾಡ್ಯು ಛೆ. ಏನೋ ಬೀಜ ದಿವಸ અડધા ઉપર વ્યતીત થઈ ગયો. શ્રી શતાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે બપોર પછીના સેશનમાં આ શિબિરમાં સાંભળીએ છીએ. સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત આ સ્વામિનારાયણ સત્સંગ શિબિર 24મી છે. બધા ભક્તોને ખૂબ ભગવાન સુખ આપે છે. આજે આપણે શિક્ષાપત્રીનો 92મો શ્લોક આવ્યા છીએ. ખૂબ અગત્યનો આ શ્લોક છે કલ્યાણ માટે, અમારા તમારા બધાના માટે. ચાહે ત્યાગી હોય, ગૃહી હોય, કોઈ ધર્માચાર્ય ધર્મના વડા હોય, ટૂંકમાં ભગવાન સિવાયના તમામ જીવો માટે આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અજ્ઞાનાત જ્ઞાન તો વાપી ગુરુ વા લઘુ પાતકમ ક્વાપી સ્યાત તરીહી તત પ્રાયચિત્તમ કાર્યમ સ્વશક્તિતઃ. આ શ્લોકમાં માત્ર એક જ આજ્ઞા છે કે ક્યારેક જાણે અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયચિત કરવું. બસ આટલી જ વાત છે. શિક્ષાપત્રીમાં બધી વાતો બીજ સ્વરૂપે લખી છે, ઓનલી બીજ સ્વરૂપે. એનો વિસ્તાર તો એટલો બધો મોટો થાય છે, એટલો બધો મોટો થાય છે, આપણને એમ થઈ જાય કે ઓહો, આ આજ્ઞામાં આટલું બધું દૈવત છે, આટલો બધો વિસ્તાર છે, આટલું બધું ભર્યું છે. બહુ સમજવાનું હોય છે. ભગવાને તો ખાલી લખ્યું હોય સંસ્કાર કરવા, નિત્યવિધિ કરવો, શ્રાદ્ધ કરવું, પછી એની ડિટેલ્સમાં જઈએ છીએ ત્યારે તો કેટલો બધો મોટો સમુદાય આપણને એમાંથી જાણવા મળે છે. આપણે થોડું વધારે ડિટેલ્સથી શિક્ષાપત્રી સમજવાનું રાખ્યું છે એટલે એક શ્લોક સમજવામાં ક્યારેક 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક પણ જાય છે. પરંતુ ખૂબ સારું સમજાય છે, એકદમ ચોખ્ખું થઈ જાય છે. પછી એ સૂતકની વાત હોય કે સંસ્કારની વાત હોય, પણ બધાને ચોખ્ખું થાય છે એનો બહુ આનંદ થાય છે. આપણે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છીએ, શિક્ષાપત્રી આપણા ઈષ્ટદેવે આપણને લખીને આપી છે, અને એ શિક્ષાપત્રીમાં છેલ્લે મહારાજે કહ્યું કે આ તો અમે બહુ સંક્ષેપથી લખ્યું છે, આનો વિસ્તાર અમારા ધર્મના ગ્રંથોમાંથી તમારે જાણી લેવો, સંતો પાસેથી જાણી લેવો, કારણ કે આ તો આપણને નિત્ય પાઠ કરવા માટે મહારાજે પોઈન્ટ પોઈન્ટ લખીને આપ્યા, કારણ કે રોજ આ હવારમાં વાંચેલું હોય ને તો આખો દિવસ આપણને એનું સ્મરણ રહે, એટલે આપણે આજ્ઞા લોપીને મનમાં એનું કંઈ કરીએ નહીં એટલે ખાડામાં પડીએ નહીં, બહુ સીધું છે. વાલા ભક્તો, જેને કલ્યાણ કરવું છે, મોક્ષ કરવો છે, એને આ બધી વાતો કામની છે. જેને મોક્ષ કરવાની ઈચ્છા નથી, અર્થાત જેને ભગવાન પાસે જવું નથી, ભગવાન પાસે રહેવું નથી, ભગવાનને આધીન થવું નથી, મનમુખી થઈ સ્વતંત્ર થઈ ભવમાં ભટકવું છે, એને આ કાંઈ કામનું નથી, બિલકુલ કામનું નથી. જેઓએ માત્ર ભગવાન સ્વામિનારાયણના મહા આનંદને પામવા માટે સત્સંગ સ્વીકાર્યો છે, જેનું સદૈવ એક જ લક્ષ્ય રહ્યું છે કે મારે આ મનુષ્ય દેહ કરીને પરમ તત્વ પરમાત્માની ખોળ કરવી છે, મારે ભગવાન જોવા છે, કેવા હશે આ સૃષ્ટિના રચયિતા શ્રીહરિ. એકવાર ઝાંખી થઈ જાય અનંત કોટી બ્રહ્માંડના ધણીની તો આખું સફળ માનીશ. બસ આવી ભાવનાથી જે સત્સંગમાં આવ્યા છે એને આ સત્સંગની એકે એક આજ્ઞા સાચા હીરા મોતી કરતા કિંમતી છે. એક એક વાક્ય સોનાના લાટા છે. વાલા ભક્તો, આજે ભાઈ બીજનો દિવસ છે, બપોર પછીનું સેશન છે, શિક્ષાપત્રીની કથામાં આપણે અત્યારે બધાએ નાવા બેઠા છીએ. કિંચિત બે શબ્દ મારા તરફથી આપને કંઈક કહીશ કથાને પ્રસંગે તો અયોગ્ય નહીં ગણાય. એક વાત ધ્યાનમાં લ્યો, ભગવાન સિવાય આપણું કોઈ નથી, કોઈ જ નહીં. આ વાત હું 100% સત્ય કહું છું. આપણા આત્માનું પરમાત્મા સિવાય કોઈ હતું નહીં, કોઈ છે નહીં, કોઈ હશે નહીં, વ્યવસ્થા જ નથી, વ્યવસ્થા જ નથી. પરંતુ આ પરમ સત્યને આપણે સમજતા નથી એટલે જ્યાં ત્યાં સંબંધ બાંધીએ છીએ, જેને તેને પોતાના માનીએ છીએ અને પોતાને એનો માનીએ છીએ, એટલે સુખી દુઃખી થઈએ છીએ. હેરાનગતિનું મૂળ કારણ આ જ છે. આ એક જ હેરાનગતિનું એક જ કારણ છે કે આપણે ભગવાન સિવાયનું કંઈક ને કંઈક આપણું પોતાનું માનીને બેસી જઈએ છીએ. જે દી સમજણ આવે તે દી, જે દી ચોખ્ખું થાય તે દી આપણને શાંતિ થશે, એ પહેલા શાંતિ ક્યાંય છે જ નહીં. સ્પષ્ટપણે આ વાત નિશ્ચિત થયેલી છે, વિદ્વાનોએ જાણેલી છે, મોટા સિદ્ધ પુરુષોએ અનુભવેલી છે, અને પરમાત્માએ આપણને કેટલી વાર કહેલી છે. આત્મા જ પરમ શાંતિ છે અને એમાં જ પરમાત્મા પરમ આનંદ છે. પરમ શાંતિમાં રહેલો પરમ આનંદ માણવા સિવાય આત્માને બીજું કોઈ સુખ અંતે સુખદાયી નીવડતું નથી. માટે અખંડ સ્વામિનારાયણ 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 કરવું જોઈએ. ક્યાંય જગતમાંથી આપણે શાંતિ કે આનંદ મેળવી શકીએ એવું છે જ નહીં. એવું શક્ય જ નથી. બધા જ આત્માઓ પરમેશ્વરના દાસ છે. પરમેશ્વર એક જ સ્વામી છે. બીજો કોઈ સ્વામી કોઈ કાળે હતો નહીં, હાલ કોઈ છે નહીં, ભવિષ્ય કોઈ સ્વામી થઈ શકે એમ જ નથી. કશાયનો કોઈનો સ્વામી કોઈ થઈ શકે એમ નથી. વસ્તુનો નહીં, વ્યક્તિનો પણ નહીં, પરિસ્થિતિનો પણ નહીં. સ્વામી વસ્તુ વ્યક્તિ યા પરિસ્થિતિના એક જ હતા છે ને રહેશે એને આપણે પરમાત્મા કહીએ છીએ. આત્મા એને ઓળખે ન ઓળખે પરમાત્મા એના ધણી છે, માલિક છે. હતા કાયમ રહેશે. આ વાત ગળે ઉતાર્યા વગર છૂટક્યો જ નથી. ગમે ન ગમે, ફાવે ન ફાવે, પણ સત્યને તો કોઈ ઠુકરાવી શકતું જ નથી. આજ નહીં તો કાલ, વર્ષે બે વર્ષે, જન્મે બે જન્મે, લાખ જન્મે સત્ય તો સ્વીકારવું જ રહ્યું. સુખી થવું હોય તો. હવે જ્યારે આ નિર્ણય છે, સિદ્ધાંત છે, રહસ્ય સત્ય છે કે આપણે કદી કોઈ નાય માલિક નથી, તો આપણે માલિક થઈએ છીએ શું કામ? શું કામ મૂર્ખામી કરીએ છીએ? ભગવાન સિવાય આપણું કોઈ છે જ નહીં, તો આપણે શું કામ જ્યાં ત્યાં મમતા કરીએ છીએ, આપણું માનીએ છીએ, માલિક થઈ પડીએ છીએ? આ મૂર્ખામી કેદી બંધ કરશું? મોટો સવાલ છે. ચાહે ગૃહી ચાહે ત્યાગી, બધાય પાસે સંપત્તિ માત્ર શ્રીહરિની મૂર્તિ જ છે, બાકી કોઈની પાસે કાંઈ નથી. મૂર્તિ બધા પાસે છે, બધા આત્મામાં ભગવાન મૂર્તિમાન છે, બાકી આત્મા પાસે કાંઈ જ નથી. કશું જ હતું નહીં, હશે નહીં. ભગવાન બધા આત્મામાં છે, બધા આત્મા પાસે છે. પરંતુ મોટા દુઃખની વાત એ છે કે આપણે ભગવાન જોતા નથી, આપણે બીજું જોઈએ છે. અને ભગવાન એમ કહે છે, તું મારો થયો છો તો મારે મારા સિવાય તને બીજું દેવું નથી. અને એ એટલા માટે કે એમાં કાયમી સુખ નથી. કાયમી સુખ હું પોતે છું, તું મને રાખ, હું આખે આખો તને ભેટ થાઉં છું, તું મને માણ, મારી માયાને છોડી દે. મારી માયાને પકડવા ગયા, એને માણવા જાણવા ભોગવવા ગયા, એ બધા ધરાય ધરાય દુઃખી થયા છે. તું એ માર્ગે જામાં, તું મારો થયો છો એટલે હું તને તારા હૃદયમાં રહીને તને ટોચા કરું છું, સંત દ્વારે તને ટીપ્યા કરું છું, શાસ્ત્ર દ્વારે પણ તને હંમેશા હું કહ્યા જ કરું છું કે તું મને જ ભજ, મારામાં જ લીન થા, મારું જ સ્મરણ કર, મારું જ યજન કર, તું મારો જ એકનો થા, મારા મય થા. હે જીવ, તું સમજતો કેમ નથી? મારા સિવાય તારું કોઈ નહોતું, નથી, નહીં હોય, સમજી જા, નહીતર તને દુઃખ નહીં મટે. ઘડી બે ઘડી સુખ જેવું લાગશે, પણ આખીર દુઃખનું દુઃખ હશે. હું જેથી તને મળીશ તેથી જ તું ઠરીશ. મારા સિવાયનું તને ગમે એટલું મળશે, પણ અંતે એ ટળશે ત્યારે તારો આત્મા ટળવળશે. માટે મેલ બધી આશાઓ ફેંકી દે, બધી તમન્નાઓ. મારું તાન ચડાવ, મારું ધ્યાન લગાવ, તને હું મળી જઈશ. હું તારાથી અણુય છેટો નથી, તારામાં જ બેઠો છું. તું મારામાં મસ્ત બની જા, નિમગ્ન થઈ જા. પણ આત્મા સમજતો નથી. એને ભગવાન સિવાય બીજે રસ છે, રસ એ મટતો નથી. આમ તો બધાય જાણે છે કે આપણે આ દુનિયામાં નહોતા. આપણી જન્મ તારીખ આપણને હંમેશા ઉપદેશ આપે છે કે તમે થયેલા છો, થયેલા છો, થયેલા છો, અહીં હતા નહીં. અને હું અને તમે એ પણ જાણીએ છીએ કે થયેલા છીએ એટલે ગયેલા જ છીએ, જન્મ્યા છીએ એટલે મરવાના જ છીએ. કેમ, જે જે થાય છે એ જાય છે. આ કોણ નથી જાણતું? મન નથી ખબર એ વાતની? તમને નથી ખબર? આપણે આપણા જ્ઞાનને જ નથી આદર આપતા. આપણા જ જ્ઞાનને આપણે ઠુકરાવતા રહ્યા છીએ, તરસોડતા રહ્યા છીએ. આપણા જ અનુભવને આપણે હગે વગે કરી નાખીએ છીએ, લહત મહત કરીને એક કોરે કાઢી નાખીએ છીએ. ક્લિયરિટી નથી, ચોકસાઈ વિનાનું જીવન જીવીએ છીએ. આપણને સમજણ પૂર્વકનું જીવન જીવતા આવડ્યું જ નથી. એટલે આપણે સુખી ન હોઈ શકીએ સાહેબ. કોઈ વાતને ડિટેલ્સથી સમજવાની આપણા ધીરજ નથી, ઈચ્છા નથી. ઉપર ઉપર જીવવા ટેવાઈ ગયેલા છીએ. સપાટી ઉપર જ રમવું છે, ઊંડા જવું નથી. સાચા મોતીને હીરા તો સાગરને તળીએ છે. એટલે કોઈકે કહ્યું કે માઈ પડ્યા તે મહાસુખ માણે અને દેખનારા દાજે. સાધુ સંતોને ઊંડા નથી ઉતરવું. એ ઉપર ઉપર કાંઈક સેટ થઈ જાય છે ને પછી એમ માને છે કે મને બધું મળી ગયું છે. શું ધૂળ મળી ગયું છે, કાલની એક થપાટે બધું વિખાઈ જાય. કેટલાક અમે થોડાક ચેલા મળી જાય એનાથી ખુશ છીએ, એક બે સંસ્થા બની ગઈ એનાથી ખુશ છીએ, કાંઈક મહંત પદ મળી ગયું એનાથી ખુશ છીએ, કાંઈક નાનું મોટું ભંડારી કોઠારીનું ખાતું મળી ગયું એટલે મોટી મોટી વાતો કરીએ, કાંઈક ટ્રસ્ટી થઈ ગયા, કાંઈક ચેરમેન થઈ ગયા એટલે જાણે કે હું લાટા હાથમાં આવી ગયા. આપણા પહેલાં આવું બધું કેટલાય થઈ ગયા હતા, એ બધા ધૂળ ભેગા થઈ ગયા. આપણો પાછળ વારો છે, એમાં ક્યાં કાંઈ દમ હતો? શું કામ મૂર્ખાઈ કરીએ છીએ? ગમે તે વાળા થશું, સુખાળા થવાના નથી. એક દિવસ મારે ને તમારે ભગવાન વાળા થવું પડશે. પૈસા વાળા નહીં, ભગવાન વાળા, પ્રભુ વાળા. પૈસા વાળા થવું છે, સ્ત્રી વાળા થવું છે, છોકરા વાળા થવું છે, સત્તા વાળા થવું છે, કોઈને પરમાત્મા વાળા થવું છે કે જે આપણું ઓરિજિનલ સુખ છે, આપણામાં છે, આપણી હારે છે, એ જ આપણા છે. ભગવાને કહ્યું કે હું એક જ તારો છું, બાકીનું બધું મારું છે. બેટા રાખવું હોય તો મને રાખ, બાકી મારું જે છે એ તારું થવાનું નથી. હું તારો છું, તારો જ રહેવાનો, તારો જ થઈશ, રહીશ. બાકીનું કશું તારા હાથમાં આવવાનું નથી. તારે સમજવું હોય તો સમજી જા. પણ આપણે સમજતા નથી. ભગવાન સિવાયનું બીજું પોતાનું કરવા જન્મા ત્યાંથી મથીએ છીએ. આટલું મારું થઈ ગયું, હજી આટલું મારું થઈ જાય, આ મારું થઈ જાય, આટલા રૂપિયા મારા થઈ જાય, આટલી જમીન મારી થઈ જાય, આટલા સોના ચાંદી મારા થઈ જાય, આટલા વ્યક્તિ મારા થઈ જાય, હું કહું એમ કરે, મને માને, મને અનુસરે, મને મોટો માને, મારો મહિમા રાખે. આની આ કાણમાં આપણે આપણા જિંદગીના અમૂલ્ય શ્વાસો બગાડ્યા. આપણને આખો દી આપણે ધિકારીએ ને તો એ ઓછું કહેવાય, એટલી આપણે ભૂલ ભરેલી જિંદગી જીવીએ છીએ. ઈમાનદારીથી વિચારો, ઈમાનદારીથી જે આપણા છે એને આપણા માનવાને આપણા રાખવાને એમાં મસ્ત રહેવામાં આપણને જરાય ગમતું નથી, અને જે આપણું નથી એને આપણું કરવા, એના સુખ ભોગવવા અને એને લઈને આનંદિત રહેવા, એમાં મસ્ત રહેવા, હવા ત્યાં મારીમારી કરીએ છીએ. બધી જ પ્રવૃત્તિ સાલી એને માટે જ હોય, બધા વિચારો એને માટે જ હોય, જાગીએ ત્યાંથી હોઈએ ત્યાં સુધી, અને સપના એના, અને જે આપણા છે આપણા બેઠા છે એ પરમાત્માનું તો કાંઈ આપણને સ્મરણ થતું નથી. પરાયણ પરાયણે બધાને ભેગા બેહીને કરીએ તાર થાય છે, એમાંય કીડિયું ચડે કે હવે ધૂન કીર્તન બંધ કરો ને હવે કથા ક્યારે બંધ થાય છે, હવે ઘડી હું વાદ્યો ને ઠાક્યા છે, કેદી હોળ તારીખ છે, એટલે આ શું છે, હા છે અહીં તો ડબ્બે પુરાણા છે, હે હજી 3-4 દી બાકી, હાશ કાંઈ વાંધો નહીં, હાલ હું મારા બાપાને કહેતો હતો મને આ વખતે જ આવે દો ફરવા, તો નહીં શિબિરમાં જ જવાનું, મારો બાપો સમજતો નથી, મારી બાઈ એવી છે, તારી બા કેવી છે, તો કે તારા જ એવી છે, દર દિવાળી આ લઈને આવે અમને, અમારા મિત્રો કેવા જલસા કરે, આવું બધું થાય છે. મૂર્ખામી ઓછી નથી આપણી, અજ્ઞાનતાથી આપણે જાણે આખા બનેલા હોય ને એવા છીએ, જેમ માટીનું પૂતળું આખે આખું માટીનું બનેલું હોય એમ જાણે કે આપણે આખે આખે અજ્ઞાનના બનેલા હોય ને એવા છીએ. કેટ કેટલું જ્ઞાન સંતો આપે છે, શાસ્ત્રો આપે છે, ભગવાને આપ્યું છે, આપણને એમાંનું કાંઈ જ્ઞાન કોણ જાણે, જરાય આપણામાં ટક્યું નથી, પચ્યું નથી, રહ્યું નથી, ક્યાં જાય છે આ બધું જ્ઞાન. જ્યાં સુધી આપણે એક ભગવાનને જ આપણા નહીં માનીએ, જો ભગવાનને આપણે આપણા માનીએ તો છીએ, પણ એક ભગવાનને જ આપણા નથી માનતા, બીજું પાછું આપણે આપણું માનીએ છીએ, એ જ મોટા મોટો લોચો છે, બહુ મોટો લોચો. એ ચોખવટ થઈ જવી પડે કે આપણું એટલે માત્ર એક જ ભગવાનનું સ્વરૂપ, બાકી કશું જ આપણું નહીં. એક એટલે એક જ, હાવ ચોખ્ખું ઊંઘમાંય કોઈ મારું છે એવી ભાવના ન થવી જોઈએ ભગવાન સિવાય, આ ડઢતા આવવી જોઈએ. ઊંઘમાંય નહીં, સપનું ન આવવું જોઈએ ભગવાન સિવાયનું કંઈક પોતાનું છે એવું, કોઈ ભાવ ન થવો જોઈએ, કોઈ સંકલ્પ ન થવો જોઈએ, હાવ ચોખ્ખું કે એક ભગવાન જ મારા છે, બાકી બધું પરમારું જે હોય તે એક્સ વાય ઝેડ. કેમ જે બીજું કંઈ પણ આપણું થઈ શકે એવી આ સૃષ્ટિમાં કોઈ વ્યવસ્થા જ નથી, છે જ નહીં. જીવ ઈશ્વરને માયા આ ત્રણનું જે જ્ઞાન વર્ણવ્યું છે વેદમાં શારીરિક સૂત્રોમાં, એના ઉપર આચાર્યોએ જે કંઈ ભાષ્યો કર્યા છે, સંતોએ વિવરણ કર્યા છે, એ બધું જોતા વિચારતા કોઈ કાળે એક ભગવાન સિવાય આત્માનું કોઈ થઈ શકે એમ જ નથી. અને જો એમ આપણું થઈ જતું હોત તો પૂર્વે આપણે ઘણા જન્મ લીધા, ને એ જન્મમાં ઘણી મહેનત કરીને આપણે ઘણું આપણા નામનું કર્યું હતું, ત્યાં ત્યાં પડ્યું રહ્યું. કેટલાક રૂપિયા ભેગા કર્યા હતા, સોનું ચાંદી હીરા ભેગા કર્યા હતા, જમીન ભેગી કરી હતી, સત્તા ભેગી કરી હતી, નામના ભેગી કરી હતી, બધું ખૂબ કર્યું હતું, ત્યાં ક્યાં ગયું બધું? અને આજ અહીંયા જે આપણે ભેગું કર્યું છે મહેનત કરી કરીને, આપણા નામે કર્યું છે, આપણી નામના કરી છે આપણે, જોજો ક્યાં જાહે. આજ ક્ષણે આપણે મરીએ તો એ માયલું કાંઈ આપણું નથી. એ તો જીવીએ છીએ એટલે આપણને આપણું લાગે છે, આ શરીર રહી, મરીએ એટલે કાંઈ નથી. શરીર ગયું એની હારે બધું ગયું, સમજો. શરીરનું નામ ને જે કાંઈ કર્યા હતા કામ ને જે કાંઈ તમે તકતીઓ મારી હોય, લેખો લખ્યા હોય, બધું તઈ ને તઈ. અને આપણો આત્મા ક્યાં જાય, કયા દેહમાં જાય, કાંઈ નક્કી નહીં. સંડાસમાં વાંધો થઈને પડ્યા હોય, બોલો. હા હા, કા ભૂંડને શરીરે ઈતળી થયા હોય, માટે જાગવાનો સમય છે. જાગવાનો, જાગવાનો સમય એટલે માત્ર કેવળ ભગવાનના થવાનો અને ભગવાનમાં લાગવાનો સમય છે. જો કોઈને હૂજતું હોય તો આ મારી વાત, મારું ચિંતન કોઈને કામ લાગે અને એનો આત્મા જાગે અને પરમાત્માનો થાય અને એક પરમાત્મા સિવાય ભૂલે પણ કોઈને પોતાના ન માને, અને તો જ ભગવાનમાં હેત થાય અને જીવ ભગવાનને પામે. આપણે જેને આપણું માનીએ, આપણા માનીએ, એમાં વૃત્તિઓ જાય છે, સંબંધ થાય એટલે હેત થાય છે, હેત થાય એટલે એ સાંભળે છે, અને એના સુખ દુઃખ આપણા સુખ દુઃખ થઈ જાય છે, અને એમાં જ ભગવાન ભૂલાઈ જાય છે, અને એટલે જ આપણે ભટકી જઈએ છીએ. આ વાત અક્ષરે અક્ષર સાચો છે. માટે વાલા સંતો, વાલા ભક્તો, ભગવાને આવો સરસ મનુષ્યનો દેહ અને આવો સરસ આપણા માટે માહોલ સર્જી આપ્યો છે, તો હવે ભગવાનને જેમ છે એમ સમજીને આપણો આત્મા પરમાત્માને આપી દઈએ, એની ચીજ છે, આપણી નહીં. બાકીનું જે કાંઈ છે તે પણ એનું જ છે, એને દઈ દઈએ. તેરા તુજકો અર્પણ. અને જે સેકન્ડે રિયલી આપણે જેનું છે એને જ આ બધું દઈ દઈશું, એટલે આપણે શાંતિનો પાર નહીં રહે. કેવળ શાંતિ, શાંતિ, આનંદ, આનંદ થઈ જાય. પછી વાહે શાંતિ જ વધે છે. જેનું છે એનું આ બધું આપણે જે આપણું માન્યું છે એ આપણું માન્યું છે એને હટાવી દઈને જેનું છે એનું માની લઈએ ને, એટલે આપણે શાંતિ જ છે. અને એ પરમ શાંતિ રૂપ આપણે, એમાં પરમાનંદ રૂપ પરમાત્મા બિરાજે છે, પછી એનું ધ્યાન ભજન થઈ શકશે અને તરત જ એ પરમાત્માનો મહા આનંદ આપણે ભોગવી શકશું, ભગવાનના દર્શન થશે અને પામી જશું. પરંતુ એક જ શરત છે, ભગવાન સિવાય આપણું કોઈ જ નથી, નથી, નથી. મમતા નામના શત્રુનો નાશ કરીએ. મમતા રાખીએ છીએ તો અહંકાર રહેવાનો, મમતા ટાળી દેશો ને તો અહંકાર પછી બિનઉપયોગી થઈ જશે. પછી અહમ રહે, કેતા પોતાનું અસ્તિત્વ રહેશે, અને નિજ અસ્તિત્વમાં પરમેશ્વરનું અસ્તિત્વ છે જ, ત્યાં પછી એને બેયને દૂરી નથી, નહીં કાળની, નહીં દેશની. માટે આ વાતને વાલા ભક્તો ધ્યાનમાં લેવી અને એને માટે જાગી જવું જે કાંઈ હજી આયુષ્યનો ભાગ બાકી છે એમાં એવો અભ્યાસ કરીએ કે ભગવાન સિવાય ક્યાંય મનને આનંદ થાય નહીં, પરમાત્મા સિવાય કશું જ પોતાનું લાગે નહીં, કશું જ સુખદાયી લાગે નહીં, એક ભગવાન જ પોતાના આધાર મનાય, પોતાનું સુખ મનાય, પોતાનો આત્મા મનાય, પોતાનો આનંદ મનાય, પોતાનું ઘર મનાય, પોતાનો લોક કે સંસાર મનાય, સગા કે સંબંધી એક ભગવાન જ પોતાના પોતાને મનાય, બાકીના બધામાંથી મન ઉખડી જાય, વિમન થઈ જાય, પાછું વળી જાય, ત્યારે સમજીએ કે આપણે કાંઈક હવે જ્ઞાન પામ્યા. બાકી 24 હું 84 શિબિર કરશું તો મેળ પડવાનું નથી. 24માં હું સમજી ગયા, એ સમજી ગયા, નથી સમજતા એ કાંઈ સમજતા જ નથી. હું કે તમે જો સાચા થઈને સમજવા માંડીએ અને આ જ્ઞાનને બરાબર ચિંતવીએ અને એને દ્રઢ કરી દઈએ તો જ અંદરથી પરમાત્માનું સ્મરણ ઉપડી જાય આપોઆપ. એની મેળે આખો દી ભગવાનનું સ્મરણ ચાલ્યા કરે, જેના દિલમાં અખંડ ભગવાનનું સ્મરણ આપોઆપ ચાલતું હોય એ છતે દેહે મુક્ત છે, એના મા બાપ પણ ધન્ય છે અને કૃતાર્થ છે, એમ મહારાજે મધ્યના 48માં પ્રેમાનંદ સ્વામીને ઉદ્દેશીને કહ્યું છે. મહારાજ કે એવાને ઊભા થઈને દંડવટ કરવાનું મન થાય છે. બંધુ સહજાનંદ પદ બોલ્યા એના ઉપર મહારાજ આવું બોલ્યા કે જેના દિલમાં આવું અખંડ ભગવાનના સ્વરૂપનું મનન છે એ તો આ સત્સંગમાં સૌથી વધારે સુખીઓ છે. પણ જેના દિલમાં બીજું જ ચિંતન હાલ્યા કરે છે, કાંઈક ને કાંઈક બીજું જ, એ તો અભાગ્ય છે. આ વાતને આપણે સમજતા નથી એટલે આપણને જરા કાંઈક ને કાંઈક વાતનો કેફ રહે છે, કાંઈક ને કાંઈક વાતનું સુખ રહે છે, માઇક પદાર્થનો નશો રહે છે, થોડા ઘણા પૈસા હોય, થોડું કુટુંબ હોય, કાંઈક કયા ગરીબ પત્ની કે છોકરા, કાંઈક થોડુંક આ સંસારમાં સેટિંગ થઈ ગયું હોય એટલે જેને હોય ને કહેતા ફરીએ મજામાં છું, ઓહ બહુ આનંદ છે, હે ભગવાનની કૃપા સંતોના આશીર્વાદ, આમ નામ બંઠાશ મારીને પૂરું કરીએ છીએ. પણ આ બધું જે છે એ સપનાથી વધારે નથી, માત્ર સપનું જ છે. આ તો બધી ઘડી બે ઘડીની વળગેલી બલા છે, એમાં શું નિયાલ થઈ ગયા, શું ખાટી ગયા. આવું બધું આપણા બાપાના 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 બધાને બિચારાને મળ્યું હતું, બધાનું બધું ટળી ગયું ને એ મોહણી એમ ટળી ગયા. આપણી એ જ દશા છે, 5-10 દિવસ પછી આવ્યું માનો ને મોહણીયું. માટે ભગવાન ભજી લેવાય, ભગવાનની આજ્ઞા પાળી લેવાય, ભગવાનને સંતોને રાજી કરી લેવાય અને હાલતા ચાલતા અખંડ હરિસ્મરણમાં રહેવાય અને જે કાંઈ આપણી ફરજો હોય એને નિષ્કામ ભાવે બજાવાય અને એક જ તાન ને એક જ ધ્યાન રખાય, ભગવાન 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 ભગવાન, તો મનુષ્ય જન્મ સાર્થક થાય. આ થોડુંક શિક્ષાપત્રીની કથાની વચ્ચે મેં મારું કહી નાખ્યું બધું, લઢણ ઘૂંટણ ચિંતન જે માનવું હોય માનો. તો વાલા ભક્તો, અજ્ઞાનાદ જ્ઞાન તો વાપી ગુરુ વા લઘુ પાતકમ કાપી સ્યાત તરી તત્પ્રાયચિત્તમ કાર્યમ સ્વશક્તિતઃ. આ શિક્ષાપત્રીનો 92મો શ્લોક. આમાં એક જ આજ્ઞા છે, ક્યારેક જાણે અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયચિત કરી નાખવું, મારા આશ્રિતો એ. શતાનંદ સ્વામી આની વ્યાખ્યા કરે છે, ક્વાપી એટલે કોઈક સમયે, પાતકમ એટલે પાપમ સ્યાત પાપ થઈ જાય, કુસંગાત કુસંગને કારણે, સ્વસ્વભાવ દોષાદિના પોતાના સ્વભાવના દોષે કરીને, સ્વેન યદિ કૃતમ ભવે પોતે કાંઈક પાપ કરી નાખ્યું તો એનું પ્રાયચિત કરો. સવાલ ઉભો થયો, પાપ એટલે શું બતાવો જી, પાપ એટલે શું? પાપની તો બહુ વ્યાખ્યા છે. સૌએ પોતપોતાની દ્રષ્ટિએ પાપ માન્યું છે. નાનું મોટું, લાંબુ ટૂંકું, જાડું પાતળું, હૂકું લીલું ચીકણું કે થોડું ઘણું, તરત વયું જાય એવું. દરેક માણસ પોતપોતાની રીતે આને પાપ કહેવાય અને પાપ ન કહેવાય એવું બધું માનતા હોય. સમજાણું? હમણે કોઈકે વળી એવો એક સવાલ કર્યો કે મેં ફલાણાને પ્રેમ કર્યો એમાં શું પાપ કર્યું? આ બધા પ્રેમીઓ છે ને, એકબીજામાં ફસાય, એકબીજામાં બંધાય ને ભૂંડા ભૂક ગંધાય, હક હોય ની કોઈ વાત નું ને, પાછા એમ કે એમાં મેં શું પાપ કર્યો? પ્રેમ કરવો એ કોઈ પાપ છે? પાછા એમ કે એક વાત ધ્યાનમાં રહે, શાસ્ત્રની મર્યાદા છોડીને તમે જે કાંઈ કરો છો એ બધું પાપ જ છે. પ્રેમ કરો છો તોય અને કોઈની ઉપર રહેમ કરો છો તોય, એમાં છાતી કાઢીને હાલવાની જરૂર નથી. મોટાભાગના બિચારા આમ જ છેતરાય છે કે મેં એમાં હું અમે હું પાપ કર્યું. જોજો તમે, અને એવો ગંડવા હાલે ને, ગાંડ પણ એવું ચડ્યું હોય ને, મને એ ગમે છે ને, અને હું ગમું છું ને, અમે બે કોઈ નડ્યા? કાં તો કહે છે ખુલ્લમ ખુલ્લા, અલ્યા રવા દે, બધી વાયડે પડી મૂકો. બિલ ગેટ્સ કહેતા કે ફિલ્મમાંથી કોઈ પ્રેરણા મેં લીધી નથી ને તમે કોઈ ક્યારેય લેતા નહીં. ફિલ્મમાંથી કોઈ આદર્શ કોઈને માનીને કોઈ પ્રેરણા લેતા નહીં, એ આપણને ઉલ્લું બનાવવા સિવાય બીજો કોઈ ધંધો કરતા નથી. એને રૂપિયા રળવાનો ધંધો જ આ છે, આપણને ઉલ્લું બનાવે ત્યારે જ એનો ધંધો હાલે. ત્યાં કાંઈ વાસ્તવિકતા હોય અને આ માણસો બિચારા કાંઈનું કાંઈ સમજે. પાપ કોને કહેવાય? મોટો સવાલ. સ્વામિનારાયણ ભગવાને તો અંતના 17મા વચનામૃતમાં ચોખ્ખા શબ્દમાં કહ્યું કે ભગવાન સિવાય બીજે હેત થાય એ જ મોટામાં મોટું પાપ છે. બોલો, વચનામૃતમાં છે કે નહીં? તમે વાંચ્યું છે? હવે હું પૂછું, વાંચ્યું તો છે ને, તો એ પાપ આપણે ટાળી દીધું છે? એ પાપ કરીએ છીએ વાંચ્યા પછી પણ? તો મરદ ગણાય. બોલો, વાંચ્યું કે ભગવાન સિવાય બીજે હેત કરવું એ મોટા મોટું પાપ છે, તોય આપણે બધે હેત કરીએ છીએ, તો મરદ જ ગણાય ને? શું મરદાનગી કે પાપથી બીવે બીજા. ભલે સ્વામિનારાયણ એને પાપ કહેતા, પણ અમે શું કોઈમાં હેત કર્યું એ પાપ છે? ના ના, પુણ્ય છે. બહુ સારું પુણ્ય છે. જીવને સૌથી વધારે જો કાંઈ તાણ હોય ને તો જ્ઞાનની છે. કોઈને પૈસાની તાણ નથી ને, બુદ્ધિની તાણ નથી ને, હગાવાલાની તાણ નથી ને, રહેવા પીવાની ખાવાની તાણ નથી, બધાને જ્ઞાનની તાણ છે. રિયલ જ્ઞાનની હો, ગોખણિયા જ્ઞાનની નહીં. એ તો બધાના મગજમાં વખાર્યો ભરીશ, ગોખણિયા જ્ઞાનની તો. આપણે સ્વામિનારાયણ મહાપ્રભુને સર્વોપરી ભગવાન કહીએ છીએ, હા કે ના? એ એમ કહે છે કે ભગવાન સિવાય બીજે હેત કરવું તે અતિ મોટું પાપ છે એમ કહે છે. એનો કોઈ દી વિચાર કર્યો? એનો કોઈ દી વિચાર કર્યો? હું એક સવાલ પૂછું, આપણે પાપી કે પુણ્યવાળા? એ તો આ બોલો છો. અત્યારે ભીમ આવ્યા પછી બાકી તમને બહાર કોક પાપી કહેતો? સાચી વાત છે તારી, હો એમ કહો, તારી માં પાપી, તારો બાપ પાપી, સાલા પાપી કેસ, હજી ઉતાવળી નાઈ નાઈ લો આવું છું, ભીનો છું, મને પાપ અડે નહીં એમ. શિબિરમાં જઈને આવ્યો છું, પાપ બધા બાળી દીધા છે અમારા ભજન કીર્તને. અજ્ઞાન બહુ ઝાઝું છે, અને આપણે એ રાખવું જ પાછું. આપણને અજ્ઞાન ગમે છે, કોઠે પડી ગયેલું છે. અજ્ઞાન ઉપર દાજ ચડતી નથી. કોઈક આત્મા એવો અંદરથી જાગ્યો હશે કે મારે મારામાં રજ જેટલું અજ્ઞાન નથી રહેવા દેવું. અજ્ઞાન ભાળ્યું નથી, ભડાકે દીધું નથી. અજ્ઞાન ભાળ્યું નથી, ભડાકે દીધું નથી. મારે અજ્ઞાન જોઈ જ નહીં. મારે જેમ છે એમ સત્ય શોધવું છે. હું સત્યનો સંશોધક છું. અજ્ઞાનમાં મારે જીવવું નથી. સાચું શું, હું કોણ છું? આ શરીર તો હું નથી, તો હું કોણ છું? મારો આધાર કોણ છે એ મને અનુભવાવવું જોઈએ, દેખાવું જોઈએ. ત્રણ તત્વમાં આપણને એક માયા જ દેખાય છે. આત્મા પરમાત્મા દેખાતા જ નથી, અને તોય આપણે પાછા ધુબાકા દઈએ છીએ, જાણે બહુ બધું મળી ગયું, ખાટી ગયા ને ફાવી ગયા ને. બધા આનંદમાં છે. મહારાજ કહેતા કે દોડડાયા ને અખતર ડાયા ને લાગડ ડાયા ને પોતાનો આત્મા કેવો છે એની ખબર નથી, અને ડાપણ ડાયો મોટા મોટામાં ભૂલ કાઢે છે, પણ એને પોતાની જ ખબર નથી કે મારો જીવ કાળો છે, ધોળો છે, ગોરો છે. આમ નામ બિચારા બધા જીવે છે. આપણે જ્યાં સુધી આપણા સ્વરૂપને ન જોઈએ, એમાં રહેલા પરમાત્માને ન પામીએ, ત્યાં સુધી આઈ ક્યાંય ઠરાય એવું નથી, તો રાજી શું થાવું? એમાં શું આપણે આમ ખુશ ખુશાલ થઈને દુનિયામાં બધાને દેખાડવું કે અમે મોજમાં જીઓ? શેની મોજ, શેની મોજ? લે પણ તે તને ભાળ્યો નથી, તે તારા જે પરમાત્મા છે એને ભાળ્યા નથી. આ પરબારામાં તને આટલી બધી મોજ શેની ચડી? જેની તને મોજ છે એ કોઈ તારું નથી. કાળની એક થપાટે બધું તારથી છૂટું પડી જાય એટલે કરી મોજ. પછી કહેતા દિન કરેગા મોજ ચડી હે કાલ કી ફોજુ, પકડ કે લિયા કે લીતા બેટા જાયેગા હાથ કું ખીસતા. કાંઈક સમજ, કાંઈક સમજ. હવાતિયા મારીને જિંદગી પૂરી કરમાં, આવી જિંદગી વારે વારે પરમેશ્વર આપતા નથી. આ તો કોઈ પૂર્વની પુનાઈએ કરીને આવો મનુષ્ય દેહ ભારત ભૂમિમાં મળ્યો છે. સાનો માનો ચેતી જા અને ભગવાનમાં લાગી જા, નહીં ભુહાઈ જાય ક્યાંક. આ દેહ પડ્યો ને કાંઈક ચડી ગયો ને લક્ચવારેશીમાં, કૂતરા ગધેડા બિલાડા ભૂંદડા ઉંદડા થતા થતા પાર નહીં આવે. માટે સમજીને ભજન કર, પાપ બધું પડ્યું મૂક્યું. ઠીક છે, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા, એમણે કરેલી પાપની વ્યાખ્યા એ પણ સર્વોપરી જ હોય. એ કઈ મારા તમારા જેવી વ્યાખ્યા ન કરે. માથામાં ઘણ માર્યો હોય એવી વ્યાખ્યા છે એની, કે ભગવાન સિવાય બીજે એ જ થાય એ અતિ મોટું પાપ છે. આ તે કઈ વ્યાખ્યા છે? બોલો, સ્વામિનારાયણ ભગવાનની વ્યાખ્યા કરી એવી કોઈ કરી શકે? કોઈએ કરી છે? કોઈની તાકાત છે એ સ્ટેટમેન્ટ સ્વામિનારાયણ આપી શકે? હાલી મવાલીનું કામ નથી. અને દુનિયાનો કોઈ વિદ્વાન આ સ્ટેટમેન્ટને ખોટું કરી શકે નહીં. કોઈના બાપની તાકાત નથી કે સ્વામિનારાયણના વાક્યને એ ખોટું પાડી શકે. ભગવાન સિવાય બીજે હેત થયું એટલે પાપ થયું. થોડું થયું હોય થોડું પાપ, ને જાજુ હેત થયું જાજુ પાપ. એ પાપ ધોવાય પછી જીવને શાંતિ થાય, બાકી શાંતિ થાય જ નહીં. જે સમજવું એ સમજો ને જે કરવું એ કરો. બાકી સ્વામિનારાયણ કહે છે એને ખોટું પાડનાર છે કોણ? હા, તમે પાપ ન છોડો તો કાંઈ નહીં, પણ સ્વામિનારાયણ બોલ્યા છે એ એમ જ છે. પછી ભલે એવું નારદ ન બોલ્યા હોય, વશિષ્ઠ ન બોલ્યા હોય, વાલ્મીકિ ન બોલ્યા હોય, વ્યાસ ભલે ન બોલ્યા હોય, જેટલા જેટલા મોટા થયા હોય એમાંના કોઈ એવું ન બોલ્યા હોય, કઈ નહીં ન બોલ્યા હોય, તો સ્વામિનારાયણ બોલ્યા છે કે પરમાત્મા સિવાય જીવને જે બીજે હેત થાય એ જ મોટામાં મોટું પાપ છે, અતિ મોટું પાપ છે એવું બોલ્યા. ત્યાં ખાસ કરીને શબ્દ વાપર્યો છે, ભગવાનના ભક્તને જે ભગવાન વિના બીજે હેત થાય છે તે અતિ મોટું પાપ છે. તે ભગવાનના ભગતને અતિ મોટું પાપ થાય બીજે હેત કરવાથી, તો બીજાને ન થાય? ભગતને થાય છે ત્યારે બીજા માર બેટા હું છટકી જાય પાપમાંથી. અર્થાત જીવાત્માને માત્ર એક પોતાનો આત્મા જે પરમાત્મા, એમાં જ હેત હોવું જોઈએ. 100 એ 100 ટકા મમતા 100 એ 100 ટકા ત્યાં હોવી જોઈએ. બીજે જેટલું હેત થશે, મમતા થશે, એટલું એને પાપ થશે. પાપ એને કહેવાય કે જેમાંથી જીવાત્માને દુઃખ ભોગવવાનું થાય. કદાચ પાપ દેખાય ન દેખાય તો કાંઈ નહીં, પણ જેમાંથી દુઃખ ભોગવવાનું થાય એને પાપ કહેવાય. આટલું સમજવું. નરસંડામાં હું બાળમંડળ ચલાવતો, ધોળે કપડે હતો, અમે હાલીને વડતાલ ભણવા જતા હતા ત્યારે છોકરાઓને હું વાતો કરતો. એમાં એક દર્દીનો છોકરો હતો, તે મને કે પાપ શું કહેવાય. મને એમ થયું કે આને કઈ રીતે સમજાવવું પાપ શું કહેવાય. પછી મેં એને એમ કહ્યું, મેં કીધું અહીંયા હાથ રાખ્યા આમ, એટલે એને આમ હાથ રાખ્યો. એ વખતે હું તબલા વગાડતો ને ધૂન બોલાવતો, અને તબલા ચડાવવાની ને હથોડી પડી હતી, એટલે મેં હાથમાં હથોડી લીધી, એટલે એને મારી હામું જોયું. મને કે શું કરવાના છો? મેં કીધું હથોડી ઝીકવાનું શું જોડદાર, એટલે હાથ લઈ લીધો. મને કે એમ હથોડી મારવાના છો? મેં કીધું હાથ રાખ. તો કે ના. મેં કેમ લઈ લેશ? મને કે વાગે. મેં કીધું વાગે એટલે શું થાય? મન કે પીડા થાય, મન કે દુખે. મેં કીધું પાપ એને કહેવાય કે જેમાંથી આપણને દુખે, પીડા થાય, ભોગવવાનું થાય. મન કે ઓવે, સમજાઈ ગયો. બીજું શું સમજાવવું પાપનું? એવું ન કરીએ કે જેમાંથી આપણને પીડા મળે. હાલો હું તમને પૂછું કે ભગવાન સિવાય આપણે બીજે હેત કરીએ એમાંથી પીડા મળે કે ન મળે? તમે તમારી રીતે વિચારો, થોડુંક સ્વતંત્રપણે. ભગવાન સિવાય જીવ બીજે હેત કરે છે એમાંથી એને દુઃખ આવે છે કે નથી આવતું? એ કોને? હે, ખરેખર તમને સમજાય? વાહ, કામ થઈ ગયું. લો, જેમાંથી દુઃખ આવે એને પાપ કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભગવાન સિવાય બીજે હેત થાય છે તે જ અતિ મોટો પાપ છે. કેમ? જે એમાંથી જ જીવને જન્મ મરણ, લક્ષ ચોરાશી, ગર્ભવાસ વગેરે દુઃખો આવે છે. પાપમાંથી દુઃખ આવે, દુઃખની માં પાપ છે. કમાલની વાત છે. પાપ એટલે શું? હવે આપણે આમ હેઠા આવી જાય, બહુ હું અધર ચડી ગયો. સમજે વાલા ભક્તો, પાપ અને પુણ્યનો તાત્વિક વિચાર કરીએ તો ખૂબ સૂક્ષ્મ બાબત છે, પણ આપણે બહુ એમાં જવું નહીં. ખરા અર્થમાં તો સર્વતંત્ર સ્વતંત્ર પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા એ જ પુણ્ય છે. નવીન એંગલથી વાતની રજૂઆત થઈ. ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર થાય એટલે પુણ્ય થયું કહેવાય. ખ્યાલ આવ્યો તમને? બીજા એંગલથી તો તમને એ બી સમજાઈ ગયું હશે. તો પાપ કોને કહેવાય? અપ્રસન્નતા તે પાપ છે. તેમની પ્રસન્નતા કે અપ્રસન્નતા શેને કારણે થાય છે? થોડું ડીપમાં જઈએ. ભગવાનનો રાજીપો કોરાજીપો શેમાં જ થાય ભાઈ? ભગવાનની આજ્ઞા પાળો તો અને આજ્ઞા લોપો તો? આજ્ઞા પાળીએ એટલે ભગવાનની પ્રસન્નતા થઈ એટલે પુણ્ય થયું. આજ્ઞા લોપીએ એટલે ભગવાનનો કુરાજીપો થયો એટલે પાપ થયું. આવી ગયું મગજમાં? ભગવાનની આજ્ઞા મરજી, એમનું જેટલું પાલન થાય એટલી ભગવાનની પ્રસન્નતા થાય, અને એમનું જેટલું ઉલ્લંઘન થાય છે એટલું એને પાપ થાય છે, એટલે કે ભગવાનનો કોરાજીપો થાય છે. માટે એ વાત સમજાઈ ગઈ કે પ્રસન્નતા કે અપ્રસન્નતા એ આજ્ઞા મરજી પાળવામાં નહીં પાળવામાં રહ્યા છે, અને આપણે પ્રસન્નતાને પુણ્ય કહીએ છીએ અને અપ્રસન્નતાને પાપ. જો આપણે પુણ્ય વધારવું હોય તો ભગવાનની આજ્ઞા મરજી પાળવાનું વધારવું, પાપ વધારવું હોય તો મનમુખી થવું, મન ફાવે એમ રહેવાનું વધારવું. આ ચોખ્ખું થઈ ગયું. ભગવાનની આ આજ્ઞા મરજીઓને સત્શાસ્ત્રો અને સત્પુરુષો કાયમ જણાવતા રહે છે, કાયમ કહેતા રહે છે ભગવાનની આ આજ્ઞા છે, ભગવાનની આ મરજી છે, આ નથી. તેથી તેમણે કરેલા વિધિ વચનો ધર્મ કહેવાય છે, એનું આચરણ કરવાથી પુણ્ય થાય છે, અને તેમણે કરેલા નિષિદ્ધ વચનો અધર્મ કહેવાય છે, તેનું આચરણ કરવાથી પાપ થાય છે. અધર્મનું આચરણ કરવાથી પાપ થાય છે. જગમોહન મોદી એવું કહે છે, પાપ એટલે ધર્મ વિરુદ્ધનું આચરણ. જે કર્મ કરવાથી ધર્મ પાલનમાંથી ચડી જવાય, પડી જવાય, એને જ પાપ કહેવાય છે, પાતક કહેવાય છે. પાતક એટલે નીચે પાડનાર. જે કર્મ કરવાથી નીચે પડાય અથવા અધોગતિ થાય તેને પાતક કહો યા પાપ કહો. મન વાણી કે કર્મથી કોઈનો દ્રોહ કરીએ તે પણ પાપ ગણાય, નાનું એવું નહીં, ઘણું મોટું પાપ ગણાય. કુરાનમાં એવું લખ્યું છે કે જે દિલમાં ખટકે છે તે પાપ છે. જે દિલમાં ખટકે છે, ભય જગાડે છે, એને ખટક્યું કહેવાય ને. પાપ થઈ જાય ને પછી માણસને ભય બહુ લાગે, પાપ ઊંઘવા ન દે, બહુ ખટકે, હક નથી એને. પછી આપણને જો અશાંતિ થતી હોય, હક ન હોય, ભય રહેતો હોય, ઊંઘ ન આવતી હોય, તો કંઈક પાપ થઈ ગયું છે એ નક્કી, સમજાય કે ન સમજાય. આ અશાંતિ ને ઉદ્વેગ એ પાપના ફળ સ્વરૂપે હું ભોગવી રહ્યો છું એમ માનવું, માટે શોધવું કે કયા પાપનો આ દંડ હું ભોગવું છું, મને કેમ કાંઈ હક નથી, નિરાત નથી, ઊંઘ નથી, શાંતિ નથી, કયા પાપના ફળ રૂપે, એને ગોતી લેવું જોઈએ. ના સમજાય તો કોકને પૂછવું. કોક આવીને લાકડીએ મારે ત્યારે જ નહીં સમજવાનું કે મને પાપનું ફળ મળ્યું. મન વાણી કે કર્મથી કોઈનો દ્રોહ કરીએ તે પણ પાપ ગણાય. મન કર્મ વચન એવું કંઈ બને જે પોતાનો કે પારકાનો દ્રોહ કરે, એટલે કે શ્રેયના માર્ગમાંથી વિચલિત કરે, એ પાપ. કલ્યાણના માર્ગમાંથી આપણને પાડે એ પાપ. પોતાના મોક્ષમાં વિઘ્નરૂપ તથા સ્વધર્મ ભંગ કરનારી જે જે બાબતો છે તે બધી જ પાપ છે. ટૂંકામાં કહીએ તો બીજાને પીડા કરવી તે પાપ, અને બીજાને સુખી કરવા એ પુણ્ય છે. હાવ ટૂંકું આપણને બધાને આમ ઝટ સમજાય એવું. બીજાને દુઃખ પહોંચાડવું એ પાપ છે, બીજાને સુખ પહોંચાડવું એ પુણ્ય છે. પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણમાં ભગવાન વ્યાસના બે જ વચનો છે કે પરોપકાર પુણ્ય માટે છે, અને પરને પીડા કરવી એ પાપને માટે છે. તમારે પુણ્ય કમાવવું હોય તો પરોપકાર કરો, કહેતા બીજાને સુખ આપો. તમારે પાપ કમાવવું છે તો સ્વાર્થી બનો, પરને પીડા કરો તમને સુખી કરવા, એટલે પાપ મળશે. ધ્યાન દીજે, ગુરુવા લઘુ શ્લોકમાં લખ્યું મહારાજે કે ગુરુવા લઘુ એટલે નાનું કે મોટું પાપ થઈ જાય એનું પ્રાયચિત કરવું. ગુરુ એટલે શું? તો કે મહત, પાતિત્ય હેતુ. વા લઘુ એટલે અલ્પમપી. આ રીતે મોટા પાપને નાના પાપને હવે સમજાવે છે. આમ ગણો તો ખરેખર તો કોઈ પાપને આ નાનું કે આ મોટું એમ કહી શકાય નહીં. કેમ જે પાપ અંતે પાપ છે. હે, કણો હોય તો એ સાપ છે, નથી કહેતા એ ભલે કણો પણ સાપનું બચ્ચું છે, એમ પાપ એ પાપ. એનું પરિણામ દુઃખ જ હોઈ શકે છે અને અધોગતિ જ કરાવે છે. છતાં પણ એકબીજાની અપેક્ષા એ કોઈને નાનું અથવા મોટું પાપ કહી શકાય છે. માટે ભગવાન સ્વામિનારાયણે ગુરુવા લઘુ એમ લખ્યું છે, એકબીજાની અપેક્ષા. શ્રી હરિ સત્સંગી જીવન પ્રકરણ 5:43 પાપના ભેદો જણાવે છે. પાપના 6 પ્રકાર મહારાજે કયા? મહર્ષિઓએ પાપ, મહાપાપ, ઉપપાપ, પ્રકીર્ણ પાપ, અતિપાપ અને અત્યધિક પાપ એમ 6 પ્રકારના પાપના ભેદો કયા છે? પાપ, મહાપાપ, ઉપપાપ, પ્રકીર્ણ પાપ, અતિપાપ અને અત્યધિક પાપ. તેમાં પણ જાણે અજાણે થતા તે પાપોને ફરી 2 પ્રકારના કયા છે? આ 6 પ્રકારના પાપ જાણીને પણ માણસ કરે છે અને અજાણતા પણ થઈ જાય છે. માટે 6 દુને 12 પ્રકારના પાપ થયા. જાણીને કરેલું પાપ, અજાણતા થયેલું પાપ, જાણીને કરેલું મહાપાપ, અજાણતા થયેલું મહાપાપ, જાણીએ કરેલું ઉપપાપ, અજાણતા થયેલું ઉપપાપ, જાણીને કરેલું પ્રકીર્ણ પાપ, અજાણતામાં થઈ ગયેલું પ્રકીર્ણ પાપ, જાણીને કરેલું અતિપાપ, અજાણતામાં થઈ ગયેલું અતિપાપ, જાણીને કરેલું અત્યધિક પાપ અને અજાણતામાં થઈ ગયેલું અત્યધિક પાપ. આમ 6 થઈ ગયા, 6 દુન 12. વાલા ભક્તો, હવે શ્રીહરિ પાપ તથા મહાપાપ વગેરેના થોડાક આમ ભેદ પાડે છે. બહુ તો ડિટેલથી નથી લખ્યું આમાં. મહાપાપેસ્તુ તુલ્યાની કથ્યંતે પાતકાખ્યયા. વળી મહાપાપની સમાન થયેલા પાપને શાસ્ત્રમાં પાતક નામથી કહેલ છે. આવું બધું હોય. હે વિપ્ર, જે પાપ મહાપાપ કરતા ન્યૂન હોય તેને ઉપપાતક કહેલ છે અને જે પાપ મહાપાપ કરતા અધિક હોય તેને અતિપાપ કહેલ છે. વળી જે પાપ અતિપાપ કરતા પણ અધિક હોય તેને અત્યધિક પાપ કહેલ છે અને જે પાપ ઉપપાપ કરતા પણ ન્યૂન હોય તેને પ્રકીર્ણ પાપ કહેલું છે. આવું કહ્યું. પ્રથમ પ્રકીર્ણ પાપ ગણાવે છે. નગ્ન સ્નાન, દિવસે સ્ત્રી ગમન, પારક્યું ધન ચોરી લેવું, વડીલો હાજર હોય છતાં એની આજ્ઞા લીધા વિના પરણી જવું કોર્ટમાં ગમે ત્યાં જઈને, આ બધા પ્રકીર્ણ પાપ છે. છોકરાઓ, આ બધા પ્રકીર્ણ પાપ છે અને પાપ કોઈને શાંતિ લેવા દેતા નથી. માટે આવા પાપ કરવા નહીં. ઘણું બધું આમાં તો હસવું આવે એવું છે. સુખી થવું હોય એને માટે આ બધું છે, દુઃખી થવું હોય એને તો આપણે શું કરીશું કહો. પ્રકીર્ણ પાપ ફરી વાર બોલું. નગ્ન સ્નાન, દિવસે સ્ત્રી ગમન, પારકું ધન લેવું ચોરી, વડીલો હાજર હોવા છતાં તેની આજ્ઞા લીધા સિવાય પરણી જવું, લફરા કરવા, એ બધું પાપ છે. પાછા પૂછે એમાં એમાં પ્રેમ કર્યો એમાં હું પાપ કર્યો? એટલે આનું કરવું હું અમારે? આ પ્રજા તો કેટલી હૈદ્ય મૂરખ છે, એનું કઈ માપ નથી. અને એનું કારણ છે, હો, 2 જણા પ્રેમ કરે એમાં એક મહાપાપી હોય, એ ઓલું બીજું ભોળું હોય ને એને એમ કે આમાં કઈ પાપ ન લાગે, આપણે ક્યાં કાંઈ ખોટું કરીએ છીએ, આપણે પ્રેમ કરીએ છીએ, આપણે કોઈને માર્યા, કોઈની હિંસા કરી, એમાં શેનું પાપ? એટલે ઓલું ભોળું એમ સમજે તો નહીં થતું હોય, વાસનાવાળું તો હોય પાછું ભોળું તે. ભોળાને ઓલો પાજી બરાબર છેતરે, છેતરવા માટે એને કાંઈક તો કહેવું પડે, કારણ કે ભોળા પાત્રને પાપની બીક થોડીક હોય એટલે એને પૂછે આવું ન કરાય, આવું કરાતું છે આમાં પાપ લાગે, એટલે ઓલો એને ઉપદેશ આપે આપણે કઈ આમાં ખોટું કરીએ છીએ.
પ્રેમ કરીશ,
પ્રેમ કરવો એમાં કાંઈ પાપ કહેવાય? એમાં કાંઈ પાપ ન કહેવાય. એટલે ભોળા બિચારા એમ મને કે આમાં શું પાપ. પણ ક્યાંક આવી કથામાં આવે ત્યારે એને એમ થાય ખાલું પાપ થતું હશે, ઓ આ કથામાં તો આવે જ પાપ થાય, ને ઓલો કહેતો તો પાપ ન થાય. એટલે એને પ્રશ્ન થાય કે સારું પાપ થતું હશે કે નહીં. આવું છે બધું. ઉપપાપ કોને કહેવાય? તો કે ગાયોનો વધ કરવો, પરદારાનો સંગ કરવો, સ્ત્રીની હત્યા કરવી, સ્ત્રી પુત્રનો વિક્રય કરવો, પોતાની સ્ત્રીને કે છોકરાને વેચી નાખવા, મા બાપને ઘરમાંથી કાઢી મૂકવા, શિકાર કરવા જવું, જુગાર રમવો, સટ્ટા બજારમાં ખેલ ખેલવો, કોકની થાપણી કે જમીન ઓળવી લેવી, આ બધા ઉપપાપ છે. ભારે માયલા. આ માયલું કઈ કર્યું હોય ને યાદ આવતું હોય તો કહેજો. અત્યારે તો પાપનું લિસ્ટ હાલે છે, જાણે અજાણે કોઈને થઈ ગયું હોય તો પ્રાયચિત કરી નાખો. મહારાજ એમ કહે છે તો સુખી થઈ જાઓ, પ્રાયચિત કરી લેજો, તમારા હાથમાં છે. આ પાપના દુઃખથી બચવાનું તમારા હાથમાં છે. અને પ્રાયચિત નહીં કરો તો બરાડા પાડીને દુઃખ ભોગવીને તમારે પ્રાયચિત કરવું પડશે, પછી ભગવાન દંડ દેહે. હવે પાતક કોને કહેવાય? તો કે પિતાનો, આચાર્યનો અને ગુરુનો તિરસ્કાર કરવો એ પાતક છે. ગુરુની નિંદા કરવી એ પાતક છે. નાસ્તિક ભાવથી વેદની નિંદા કરવી એ પાતક કહેવાય છે. બ્રાહ્મણ સિવાયના સ્વજનો વગેરેની હત્યા કરવી એ પણ પાતક છે. આળસ પ્રમાદ કરીને ભણેલ લઈ વિદ્યાને ભૂલી જવું, વેદાદિકને ભૂલી જવું એ પણ પાતક છે. એનું બહુ ભારે માયલું છે. તમે ખૂબ મહેનત કરીને વેદ ભણ્યા, હવે તમે પ્રમાદે કરીને હાવ ભૂલી જાઓ છો, માટે એને પાતક ગણ્યું. અભિષેક થયેલા રાજાનો વધ કરવો એ પણ પાતક છે. યજ્ઞમાં દીક્ષિત થયેલા વ્યક્તિનો વધ કરી નાખવો એ પણ પાપ છે. અને સગર્ભા સ્ત્રીનો વધ કરવો એ પણ પાતકમાં ગણ્યું છે. અને શરણે આવેલાને મારી નાખવો એ પણ પાતકમાં ગણ્યું છે. આ બધા પાતક કહેવાય. કોઈ શરણે આવ્યા એને વિશ્વાસઘાત કરીને માની નાખે. દુનિયામાં આવા બધા બહુ જ પાતકો થાય છે, પાપો બહુ થાય છે. અને એના ફળ સ્વરૂપે તો જમપુરીમાં જમદૂતોને ખાવા મળે છે, લેર મળે છે. આવા પાપીઓને મારી બાની ખાય છે અને બધા આનંદ ઉત્સવ કરે છે. આવા બધા પાપ ન કરે તો બચારા જમદૂત ભૂખ્યા મરે ને, એની પણ આજીવિકા ચાલવી જોઈએ ને. હવે મહાપાપ કોને કહેવાય? બ્રહ્મહત્યા કરવી એટલે બ્રાહ્મણનું ખૂન, દારૂ પીવો એ મહાપાપ છે. સમજાણું? ભૂલે દારૂને ઘરમાં ગરવા દેવો નહીં. છોકરાને શરદી થાય જરાક છાતીઓ છોડવાય, દારૂ નડવું નહીં, ઊંઘવું હોય નહીં, એ વાત જ નહીં. દારૂ ખતરનાક છે. એકવાર દારૂની લતે ચડે છે એ માણસ લગભગ દારૂ પછી છોડી શકતો નથી. મેં બહુ જોયા છે એટલે કહું છું. બરબાદ થઈ જાય છે આખા કુટુંબ દારૂ પીવાથી. માટે સાવધાન. મહાપાપમાં ગણ્યું છે દારૂ પીવો. એ સુવર્ણની ચોરી, સોનાની ચોરી કરવી એ મહાપાપમાં ગણ્યું છે. એટલે તમે જોજો હોનું ચોરનારાની દશા. મેં તો બહુ જગ્યાએ જોઈશ. એને ઘરે જાય ને એટલે એક બે નાના મોટા ગોટા પડ્યા જ હોય નાળિયેરના. આપણે કહીએ આ છે ને તાકામાં ભાઈ મોટો, એ ભૂત થયો છે આ ગોટામાં. આ ગોટો મારા બાપાનો. હારા બધા અવગત્ય જ ગયા હોય, બોલો. અને પછી આપણે આમ આજુબાજુ જોઈએ ને તો એક બે ગાંડા પીડ્યા હોય, આ તકામાં છોકરો, બે ત્રણ ભૂત થયા હોય ને બે ત્રણ ગાંડા થયા હોય, કારણ એ નકરું હોનું ચોરી ચોરીને બંગલા કર્યા હોય ને બાદશાહી કરી હોય, નજરે દેખાય. મરી ગયા પછી તો કોણ જાણે જમપુરીમાં કેટલો માર ખાતા હશે, પણ આંઈ કૂટાય છે એ આપણે ભાળીએ. બોલો, દેશ વિદેશમાં ગામડે ગામડે અમે ઘણી જગ્યાએ જોયું છે, સોનાની ચોરી કરવા વાળા બહુ દુખી છે. એટલે એ મહાપાપ છે. દારૂ પીવા વાળા બહુ દુખી છે, મહાપાપ છે. બ્રહ્મ હત્યા તો ઇન્દ્રની વાહે થઈ હતી, તે લોચા નીકળી ગયા ઇન્દ્રના. બોલો, મોટી કઠણાઈ થયેલી છે ઇન્દ્રની. એ લખ્યું છે, ગુરુ સ્ત્રીનો સંગ ચોથું મહાપાપમાં, અને એ ચાર માઇલા કોઈનો આપણે સંગ કરીએ તે પણ મહાપાપમાં ગણ્યું છે. લ્યો, ધ્યાનથી સાંભળજો. કદાચ આપણે આ ચાર પાપ નથી કર્યા, બ્રહ્મત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી ને ગુરુ સ્ત્રીનો સંગ આપણે નથી કર્યું, પણ જો કોઈએ કે આ માઇલું એકાદું પાપ કર્યું છે તો આપણે એનો સંગ રખાય નહીં, એના મિત્ર થવાય નહીં, એની હારે ફરાય નહીં. જો તમે એનો સંગ કરો તો તમને આ મહાપાપ વળગે છે, તરત જ તમને એની જેવો જ મહાપાપી ગણવામાં આવે છે. દારૂ પીતો હોય એની પડખે ઊભું રહેવાય નહીં ભાઈ, કાંઈક કામકાજે ચડી ગયા ને રહેવું પડ્યું તો વાત જુદી, પણ એની સાથે ફરવા જવાય નહીં, એના મિત્ર થવાય નહીં. અને જો તમે થયા તો તમે મહાપાપી છો. દારૂડિયાના સંગી થવું નહીં, મિત્ર થવું નહીં, સોબતી થવું નહીં, મહાપાપી થશો. શાસ્ત્ર આવું કહે છે. ઘણા બિચારાને આવી કાંઈ ખબર નથી, હેરાન હેરાન થઈ જાય છે. અને દારૂડિયા જ બીજાને દારૂને લતે ચડાવે છે, થોડોક પીને. એમ એક બીડી પીનારો કેટલાય બીડી પીતા કરે છે, એક પાન ખાનારો કેટલાય પાન ખાતા કરે છે, એક પડીકીન પાન પરાગ ખાનારો કેટલાય પડીકીન પાન પરાગ ખાતા કરી મૂકે છે, એક રખડું લફંગો બીજાને કેટલાય લખડું રફંગા કરે છે, એક ચોરી કરનારો બીજાને કેટલાય ચોરી કરતા શીખવાડે છે. બધા એમ જ શીખે છે, એની પાસેથી જ. કુટેવવાળા બીજાને કુટેવ શીખવાડે છે. એમાં આ બધા જ્યાં ત્યાં ભણતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, સ્કૂલે જતા હોય, અડખે પડખેના છોકરા શેરીના હોય, એની ભેળા રમતા હોય, એમાંથી જ બધું શીખે છે. એમાં જે હલકા નમાલા હોય ને એ બીજાને એવું હલકું શીખવાડે. નો તમે ધ્યાન રાખો તો એવા બધા મંદિરમાં આવે છે, સત્સંગમાં આવે છે, ત્યાંય બધું હલકું કરે છે બીજાની હારે, એને હલકું શીખવાડે અહીંયા. અને એવા એવા હોય બધા ગમે તેમ એના ખબર ને વ્યવજ મળી જતા હોય, માળા એકબીજાને ઓળખી જ લે ને, ભાઈબંધ થઈ જ ગયા હોય. અહીંયા 5000 માણા બેઠું છે, એમાં એવા એવા હોય ને એની ટુકડી થઈ જ ગઈ હોય, કોણ જાણે એને એકબીજાની ગંધ આવી જતી હશે, એ બધા ભેગા થઈ જાય. કોઈ ક્યાંય ગામનો ને કોઈ ક્યાંય ગામનો હોય તોય આઈ ભાઈ બંધ થઈ જાય, એકબીજાના ફોન નંબર લઈ લે, એકબીજાના ખિસ્સામાંથી બીડી તમાકુ નીકળે, એકબીજા એકબીજા વિયા ગયા આગા પાછળ થઈ ગયા હોય, બીજાને ખબર ન હોય, એના જેવાને બધાને ઓળખી લે ખરા, મિત્રો થઈ જાય ખરા. સાવધાન રહેજો. સ્વામિનારાયણ ભગવાને અમથું શિક્ષાપત્રીમાં લખ્યું છે, ચોર પ્યાપી વ્યસનની એનો સંગ ન કરવો. કેમ જે એનો સંગ કરીએ તો આપણે તરત જ એવા થાય. હવે અતિ પાપ કોને કહેવાય? તો કે પોતાની માતાની સાથે વ્યભિચાર કરનાર, પોતાની બેન સાથે વ્યભિચાર કરનાર, પોતાના પુત્રની વહુ સાથે યાને કે પુત્ર વધુ સાથે વ્યભિચાર કરનાર, આ બધા અતિ પાપીઓ છે. અને અતિ પાપ કીધું શાસ્ત્રમાં. આવા આવા જે માથાભારે પાપો હોય તે અતિ પાપ છે. છઠ્ઠું અત્યધિક પાપ, ડેન્જરમાં ડેન્જર પાપ કયું? તો કહ્યું કે નિષ્ઠાવાન સંતો હરિભક્તોનો દ્રોહ કરવો, એમની નિંદા કરવી, એમનો તિરસ્કાર કરવો, એ અત્યધિક પાપ છે કે જેનું શાસ્ત્રમાં પ્રાયચિત જ નથી. એ તો એને વેદના ભોગવવાની જ રહી, પછી બાના કાઢીને ભોગવે કે પોતાની ભૂલ સમજીને ભોગવે. મને આણે ભૂલ્યો, મને આણે આમ ચડાવી દીધો, કે મને આના કહેવાયથી આમ થઈ ગયું કે તેમ થઈ ગયું, જે કહેવું હોય કોને જેની માથે નાખવો એની માથે નાખો, પણ તમે આ કર્યું તું તો ગા તો તમારે ભોગવવાનું થાય. ન જાવું ન જાવું એ માર્ગ એક દાપી, વિચારી વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? ખતરનાકમાં ખતરનાક ધંધો આ, અત્યધિક પાપ જેને આપણે હાવ સામાન્ય લઈએ છીએ, આપણને હાવ સામાન્ય લાગે છે. પણ આ વાત તો જોકે મહારાજે વચનામૃતમાં કરી છે કે ગુરુશ્રીનો સંગ કરનાર કે આમ કરનાર એના બધાનું પ્રાયચિત કહ્યું છે, પણ ભગવાન કે ભગવાનના ભક્તનો સંતનો દ્રોહ કરનારનું પ્રાયચિત કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. આવું બધું મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. એની આ વાત છે, નવીન તો કાંઈ છે નહીં. આપણે તો વચનામૃત બધાએ વાંચેલા છે, ખબર જ છે આપણને કે આ પાપ સામાન્ય પાપ નથી. માટે ગાફલાઈ રાખવી નહીં. અને આપણે બધા એકબીજાની સાથે ભેળા રહીએ છીએ, એકબીજાની સાથે વ્યવહાર છે, એકબીજાની સાથે કામને પનારા પડ્યા છે, એટલે આ પાપ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. જે લોકો સત્સંગમાં નથી, કુસંગમાં છે, એને સાધુ સંતોનો ગરીબભક્તોનો દ્રોહ થવાની શક્યતા બહુ ઓછી છે. કેમ જે એને એને કોઈ સંબંધ નહીં, લેવા દેવા નહીં, એટલે ક્યારે એની નિંદા ટીકા કે એનો દ્રોહ થાય? આપણે બધાને ભેગું ભેગું રહેવાનું, ભેગાન ભેગા વ્યવહાર કરવાનો, એકબીજા અરે ઘર્ષણ થાય, અહમ સોલાય, પ્રશ્ન જાગે, એટલે આપણો અહંકાર આપણે છોડી શકીએ નહીં. એટલે કોકની નિંદા ટીકા, આપણો વટ પાડવા કે અહંકાર રાખવા, હું સાચો છું એવું બતાવવા, થઈ જાય. આ થયું અત્યધિક પાપ થઈ ગયું. લો, જેવડું થયું એવડું એનો દંડ ભોગવવો પડે છે. માટે ખૂબ જાળવવું પડે છે સંતો. આગ સાથે ખેલવામાં ક્યારેક દાજી જવાય છે. દાજી જવાય છે. જો આપણે બધા સંતો સંતો ભેળા રહીએ છીએ, કોઈ સામાન્ય જીવ તો નથી. આ બધા કેટલા તેજસ્વી ને કેટલા મહાન આત્માઓ હશે ત્યારે સંત થઈને અહીં રહ્યા હશે. ભલે નાનામાં નાનો હશે પણ એ ભગવાનને ખોળે બેઠો છે, એનામાં ત્યાગનું દૈવત છે, મુમુક્ષુતા છે, એટલે સંસાર વગેરે છોડીને આવ્યો છે. એટલે સામાન્ય જીવ તો નહીં હોય, એનાથી સાધુ થવાનું છે. એટલે સારું, કાંઈક તો પુણ્ય, કાંઈક તો બળ હશે જ. હવે આપણે એને નાનો કે સામાન્ય ગણીને ગમે તેમ એની સાથે વ્યવહાર કરીએ, બોલીએ, આપણી જાતને ઊંચી કે સાધુ માનીને, તો પાપ તો થાય. ધર્માચાર્યની પાપ ભોગવવું પડે છે સાધુનો દ્રોહ થાય તો. સાધુની દીક્ષા દેનારાય સાધુનો દ્રોહ કરે તો દુઃખી થાય છે. એના મનમાં એમ થાય કે મેં ભગવું આપ્યું, મેં એને સાધુ કર્યો, દીક્ષા આપી તઈ સાધુ થયો, હું એના મનમાં સમજે, પણ એ સાધુ થયો છે, એ સાધુ છે. માટે બીવા જેવું ખરું, બીવા જેવું છે. હરિભગત થી બીવું. સ્વામિનારાયણ કહેતા હું બીવ છું, ગરીબથી, બ્રાહ્મણથી, હરિભગતથી, ભગવાનથી હું બીવ છું. પો ખુદ પરમાત્મા જો ડરતા હોય, ખુદ પરમાત્મા જો એમ કહેતા હોય કે હું ડરું છું, તો મને તમને એવી કેમ નિર્ભયતા આવી ગઈ? એવું જ શું આપણામાં આવી ગયું છે તો આપણને ખાલી બીક ન રહી? આપણો બાપ એમ કે છે કે હું બીવ છું, છે વચનામૃતમાં એ વાત કે હું ડરું છું? એને ક્યારે કીધું છે કે હું ડરું છું? હે, એને ક્યારે કીધું છે કે હું ડરું છું? સાહેબ, આપણે ડરવું જોઈએ, બહુ મરદ થવા મજા નથી. શાના મને ડાયા થવું, ઢીલા રહેવું, હાથ જોડવા, પગે લાગવું. ભગવાન હવનું ધ્યાન રાખે છે, હવનું રાખશે. માટે સંતો ભક્તોનો દ્રોહ ન કરવો, એની નિંદા ન કરવી, એનો તિરસ્કાર ન કરવો, સાવધાન રહેવું, સાવધાન રહેવું. નહીતર અમથે અમથું દુઃખ આવી પડશે ને પછી કોઈ વાતે નહીં ટળે, કેમ જે એ ભોગવવું જ પડે છે, એનું પ્રાયચિત નથી. પહેલા જ વચનામૃતમાં એ વાત કરી, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. મહારાજ કે પછી ભોગવે પાર્યા છે, માટે આથ્ય કરીને શું કામ દુઃખી થવું. જે લોકો નથી જાણતા એ દુઃખી થાય તો ભલે થાતા, પણ હું અને તમે તો આ રોજ કથા વાર્તા કરીએ છીએ, વટનાવત વાંચીએ છીએ, બધી ખબર છે. અરે કોક નહીં સમજાવીએ છીએ પછી આપણે અહંકારમાં કે કોક વાત નહીં ફોર્મમાં દુઃખી થવાના માર્ગે વયા જઈએ છીએ, તે ભૂલ છે. વેદોનું ખંડન કરવું, ભગવાનની પ્રતિમાનું ખંડન કરવું, તે અત્યધિક પાપ છે. બુદ્ધિપૂર્વક દેવોની, સંતોની, બ્રાહ્મણોની, ગાયોની તેમજ તીર્થોની જે નિંદા કરવી એ અત્યધિક પાપ છે. અને પ્રાણીઓનો કે પતિવ્રતા નારીનો દ્રોહ કરવો તે પણ અત્યધિક પાપમાં ગણ્યું છે. વાલા ભક્તો, દ્રોહ એટલે શું? એક સવાલ ઊભો થયો, દ્રોહ કોને કર્યો? કે આમાં લખ્યું છે કે તેમના ધન માલ સન્માન હરી લેવા અથવા એમને ખોટી રીતે ઉપદ્રવ કરવો, ખોટી રીતે, એ દ્રોહ છે. કોઈને આપણા અહમમાં અહમમાં ખોટી રીતે આપણે હેરાન કરીએ, આપણને ખબર ન રહે, તો એનો દ્રોહ થાય છે. એક વાત આપ જાણતા હશો, ન જાણતા હો તો જાણો, જેટલા મોટા મોટા અસુરો થયા છે ને એ બધા હારામ હારા હરિભગત હતા. ભગવાનના ખરેખરા ભગત જ ખરેખરા રાક્ષસ થયા છે. એટલે આપણે એ ફાંકો તો ન રખાય કે હું હારા મારો હરિભગત છું માટે હું કઈ રાક્ષસ ન થાવ, પાપી ન થાવ, કે રખાય? ઘણી વખત આપણને એમ થાય છે કે હું તો હરિભગત છું, ભગવાનનો ભગત છું, હું ક્યાં અસુર છું, હું થોડો અસુર થાવ, હું થોડો રાક્ષસ થાવ, હું તો ભગત છું. એમ આપણને રહે છે, હું તો સાધુ છું, હું થોડો રાક્ષસ છું, અસુર છું, હું થોડો થાવ, તું જ થા અસુર, તું જ રાક્ષસ થા. મોટા મોટો સંત છો, મોટા મોટો હરિભગત છો, માટે મોટા મોટો અસુર કે રાક્ષસ તું જ થઈ શકે. બીજાની તો દીકરાની તાકાત નથી એવા જોરદાર રાક્ષસ થવું, એવા માથાભારે અસુર થવું. એની પાસે શું એવું પુણ્ય છે કે એવો એવો મોટો રાક્ષસ કે અસુર થઈ શકે? એ તો આપણે જ થઈ શકીએ, ભોગા કાઢી નાખીએ એવા. આપણી પાસે બેલેન્સ છે, આપણે ખૂબ સેવા કરી છે, ભજન કર્યું છે, ઉપાસના કરી છે, એટલે આપણે હારા મારા મોટા અસુર થઈ શકીએ, રાક્ષસ થઈ શકીએ, કેટલાયને હેરાન કરી શકીએ. બીજા બિચારા શું હવે થાય રાક્ષસ કે અસુર? શક્તિ જોઈ ને. એટલે હું તમને પૂછું, જય વિજય હારા મારા ભગત ખરા કે નહીં? હે, કેવા મોટા રાક્ષસ થયા? બીજાથી એવા મોટા રાક્ષસ થવાય? બોલો. માટે રાક્ષસ તો હારા મારા હરિભગત હોય એ જ થઈ શકે, બીજાના દીકરાનું કામ નહીં. હા, એવો એ રાક્ષસ થાય કે એના માટે ભગવાનને અવતાર લેવો પડે, બીજા કોઈનો તો માર્યો મરે નહીં. ભગત છે ભાઈ. લગભગ તમે તમારી બુદ્ધિથી પુરાણોમાં, મહાભારતમાં, બધા ઇતિહાસોમાં જોઈ લેજો, વાંચી લેજો, જે જે અસુર ને રાક્ષસ થયા છે ને એ લગભગ બધા ખૂબ ભગત હતા, સંત હતા. અંદરો અંદર બાધી, એકબીજાનો દ્રોહ કરીને જ રાક્ષસ થયા છે. થઈ જવાય છે, ખબર ઈ નથી રહેતી. હા, એ માર્ગ એવો છે, થઈ જાય દ્રોહ. કાંઈક આવેગ ચડી ગયો હોય, વેગ આવી ગયો હોય, અહંકાર આવી ગયો હોય તો આપણને નથી ખબર રહેતી, આપણે ક્યાંક દ્રોહ કરી બેસીએ છીએ. ચિત્રકેતુ રાજા કેવો ભગત હતો ખબર છે તમને? એ ભગવાનનો મોટા મોટો ભગત હતો. વત્રાસુર નામનો રાક્ષસ એ થયો. બોલો, શિવ પાર્વતીનો દ્રોહ કરવા. પેલા શિવજી પાર્વતીને ખોળામાં લઈને બેઠેલા ને, એટલે આને મનમાં એમ થયું કે આ હું વળી મોટા મહાદેવ કહેવાય છે. એમાં શાપ લાગ્યો પાર્વતીનો અને વત્રાસુર થયો. એટલે હારા મારો ભગત, હારા મારો રાક્ષસ થયો. આવું બહુ છે પુરાણોમાં, બહુ જ છે. પહેલા આપણે બહુ સારા ભગત હોય, બહુ સારા સાધુ હોય, અતિ નિર્માની હોય, બહુ દાસ રહીને હવનો મહિમા કહીને સેવા કરતા હોય, પણ ધીમે ધીમે બધા લોકો આપણને સારા અને મોટા માનતા જાય, આપણી વાહે ટોળા જામતા જાય, આપણો પડ્યો બોલ બધા ઉઠાવતા જાય, એનું પછી આપણને કાંઈક ઘમંડ આવે છે, હું આવું કે તમે હો, અને પછી આપણને એનો કેફ ચડે છે, પછી ખબર નથી રહેતી આપણે શું કરીએ છીએ એની. પછી દ્રોહ થાય છે, પાપ થાય છે, બધું થાય, અને એનાથી જ થાય, બીજા શું કરી શકે? એની પાસે તો કઈ બેલેન્સ નથી, આની પાસે બેલેન્સ છે. માટે ભગવાનના જે ભક્તો છે, ભગવાનની જે ઉપાસના કરે છે, એને અતિ સાવધાન રહેવું. અસુરો ભલે ને ભગવાનનો, સંતોનો, વેદોનો, તીર્થોનો, ભક્તોનો દ્રોહ કરે, પણ આપણે તો બધા ભગવાનના ભગત છીએ, આપણાથી એ થાય નહીં, કરાય નહીં. બહુ બીવું પડે, આપણને ક્યારેક બીક નથી રહેતી ને, એ જ મોટા મોટી ભૂલ છે. બીક નથી રહેતી, આપણે નિર્ભય થવાના કેટલાક જ્ઞાન ને કેટલાક પ્રમાણો ગોતીને રાખીએ છીએ, પણ ટીપાઈ જાય ને ત્યારે એ જ્ઞાન કે પ્રમાણ એકેય કામમાં નથી આવતું. મારા બેટાનું જ્યાં હોય ત્યાં પડ્યું રહે, અને ઘડો લાડવો આપણો થઈ જાય. એટલે તમે જોજો, મોટા મોટા સંતો જે સારા હરિભગત હોય, એ દ્રોહથી બહુ બીવે, બહુ જ બીવે. સ્વામિનારાયણ ભગવાન કહે છે ને, હું બીવું છું, એમણે કીધું હું બીવું છું, પછી બીજાની ક્યાં વાત કરવી. અને ઘણા એમ કે હું ન બીવું એમ તેમ, મને એવી બીક ન લાગે. એટલે ભાઈ રવા દો, સ્વામિનારાયણ પોતે બીવે છે દ્રોહ કરવાથી. પાણી કરોમાં ઘાણી થઈ જાહે તમારી. જો ભાઈ, નિંદા એટલે તેમના ગુણોને દોષ રૂપે કહેવા, ખોટી વાત ફેલાવવી, હકીકત ન હોય એવી વાત ફેલાવવી, આને નિંદા કહેવાય. તિરસ્કાર એટલે વાંક વિના પણ વઢવું, શુભ કાર્ય હોય તોય વખોડવું, અહંકારમાં કે દ્વેષને કારણે વાંક વિના વઢવું, શુભ કાર્યને પણ દ્વેષમાં ને ઈર્ષામાં વખોડવું, બધાને કહીને પ્રચાર કરવો અમથે અમથો બિનજરૂરી, આને તિરસ્કાર કહેવાય. વાલા ભક્તો, સત્સંગી જીવનના પાંચમા પ્રકરણમાં શિવરામ વિપ્ર અને શ્રીહરિએ એવું કહ્યું, કરતા કારયતા તદવત અનુમંતા સહાય કૃત અનુગ્રાહક ઇત્યેતે કર્મણામ ફલ ભાગીનઃ. સમજ્યા તમે? વાત સમજ્યા? અત્યાર સુધીમાં જે કાંઈ પાપ ગણાવ્યા એ બધાય પાપના ભાગીદાર પાંચ જણા થાય. એક પાપના ભાગીદાર પાંચ, એક પાપના ભાગીદાર પાંચ. તમે કહેશો કેવી રીતે? એક એક તો પોતે સાક્ષાત પાપ કરનારો, પોતે બીજો પાપ કરાવનારો. એને કર્યું નથી પણ કરાવ્યું છે, પ્રેરણા આપીને, અનુમોદન આપીને. કોઈક નિંદા કરતો હોય ને સાધુ સંતની, હરિભગતની, આપણે કરીએ નહીં પણ સાંભળીએ. સાંભળીએ એટલે શું થયું? અનુમોદન આપ્યું. શું થયું? એટલે આપણે સેમ પાપ લાગ્યું. સાંભળીએ એનો અર્થ એ થાય કે એને નિંદા કરવાનું અનુમોદન આપીએ છીએ, પ્રેરણા આપીએ છીએ, અને આપણે મુક એવી અનુમતિ આપીએ છીએ કે તમે જે કરો છો એ બરાબર છે, મને ગમે છે એમ. એટલે ઓલો નિંદા કર્યા કરે, આ શ્રોતા તેને સાંભળ્યા કરે. પાપ કરનાર, પાપ કરાવનાર, અનુમોદન આપનાર એને ટેકો આપે. ઘરે તમતાર હું બેઠો છું. સહાય કરનાર એને રિવોલ્વર લાવી દે. સહાય કરીને ઓલે માની નાખવાનો, તકલે રિવોલ્વર હું આપું, હું રૂપિયા આપું, ઉડાડી દે. એને સહાય કરી કહેવાય. આ ચાર વાના ગણાવ્યા, પોતે પાપ કરનાર, પછી કરાવનાર, અનુમોદન આપનાર અને સહાય કરનાર, આ ચાર. અને પાંચમો, આવા પાપી ઉપર અનુગ્રહ કરનાર. આવો જે પાપી હોય એના ઉપર પાછો અનુગ્રહ કરે, કહેતા એની રક્ષા કરે. એને દંડ થવો જોઈએ, એ દંડ થવા ન દે અને એનો પક્ષ લઈ, એની ખોટી સાક્ષી પૂરી અને એને બચાવે. એને જેલ પડતી હોય, એને માર પડતો હોય, એ પડવા ન દે અને એને બચાવે. એટલે એની રક્ષા કરી માટે એ પાપનું ભાગીદાર થયો. એટલે આમ એક પાપ ભાગીદાર પાંચ. થોડું વિચારીએ આપણે કે આમાં આપણે કાંઈ ભાગીદાર ક્યાંય થયા છીએ, થઈએ છીએ? હા, તો બધું બહુ ઝીણું છે, માથું દુખી જાય એવું છે. આમાં તો એમ લખ્યું કે પાંચે પ્રકારના મનુષ્યો પાપ કર્મના સરખા ભાગીદાર થાય છે. પણ શ્લોકમાં એવું નથી. શ્લોકમાં તો એટલું લખ્યું, કર્મણામ ફલ ભાગીનઃ. પછી મોટા વિદ્વાનો એવું માનતા છે કે એને બધાને હરખો ભાગ મળે. પણ જેટલી સહાય કરી હોય, જેટલું અનુમોદન આપ્યું હોય, એટલું તો પાપનું ફળ એને ભોગવવું પડે. માની લો હરખું ન મળે તો કાંઈ નહીં, પણ મળે ખરું, પાપનો ભાગીદાર થાય ખરો. માટે વાલા ભક્તો, આપણે આ વાતને યાદ રાખવી જોઈએ. કોઈ ભૂલતો હોય તો એને આ વાતની યાદી આપીને એને ચેતાવી દેવો જોઈએ કે રવા દો. સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે શિવરામ વિપ્રને કહ્યું છે કે પાંચ જણા પાપના ભાગીદાર થાય છે, એમાં આપણે ભલે કરતા નથી પણ કોઈને આ રીતે જો સહાય કરીએ, અનુમોદન આપીએ, પ્રેરણા કરીએ, કરાવીએ તો આપણે પણ ભાગીદાર થઈએ છીએ. હવે ધ્યાન દો, શ્લોકમાં એમ કહ્યું કે જાણે અજાણે પાપ થઈ જાય તો પહેલા અજ્ઞાનાત, અબુદ્ધિપૂર્વક કમ. એટલે શું? અજાણે પાપ થઈ જાય એટલે શું? તો સાંભળો, પોતાને કોઈને દુઃખ દેવાનો કે ભગવાનની આજ્ઞા લોપવાનો ઈરાદો ન હોય, જે મારે આજ્ઞા લોપવી જ છે એવો ઈરાદો ન હોય, કોઈને દુઃખ દેવું જ છે એવું પ્લાન ન હોય, પરંતુ કોઈ સંજોગો વસાત પોતાની જાણ બહાર કંઈક એવું કાર્ય થઈ જાય કે જેનાથી કોઈને દુઃખ પહોંચે, પીડા અનુભવાય, તો એ અજાણે પાપ થયો કહેવાય. અજાણે, અજાણતામાં ખબર નથી થઈ ગયું, અથવા પોતાથી ભગવાનની આજ્ઞા લોપાઈ જાય, અજાણતામાં લોપીતી એવું નહોતું, કોઈ પ્લાન નહોતો કર્યો, સહજ એવા પ્રસંગો પડતા થઈ ગયું, તો એને અજાણતા થયેલું પાપ કહેવાય છે. બે ભાઈ ખેતર ગયા હોય અને એકબીજાને કંઈક શેઢા માટે બોલાચાલી થઈ અને એક ભાઈના હાથમાં કંઈક કોદાળી હોય અને ઓલ્યાને બીવડાવવા સારું આમથી આમ કોદાળી ફેરવે અને ઓલ્યો બીવે નહીં આઘો જાય નહીં માની નાખે એટલે એમ કરીને ઊભો રહે અને કોદાળી જો માથે ભટકાઈ જાય તો એ માણા મરી જાય. હવે મારી નાખવાના પ્લાનમાં નહોતો એ ભાઈ, આ એણે જાણીને નથી કર્યું, અજાણતા થઈ ગયું છે, પણ થઈ ગયું પાપ, થઈ ગયું એના હાથે પાપ થઈ ગયું. બોલો, કોકના હાથમાં બંદૂક હોય, સહજ સ્વભાવે એમ તેમ તો આમ ભડાકા કરતો હોય, એને ખબર હોય નહીં અને ગોળી વાગી જાય અને કોક મરી જાય તો એ અજાણીતે પાપ થઈ ગયું કહેવાય. દશરથ શબ્દવેદી હતા, ક્ષત્રિય હોવાને નાતે મૃગિયા કરતા હતા. શ્રવણે પાણીમાં ઘડો બોળ્યો અને ડબડબ અવાજ થયો, એને એમ કે મૃગલું હશે, બાણ માર્યું તો શ્રવણ વિંધાઈ ગયો, અજાણતા થઈ ગયો પાપ. એને કઈ જાણીને શ્રવણને નથી માર્યો. એવું બહુ જ હોય છે કે અજ્ઞાનતામાં, અજાણતામાં, આવેશમાં, સહજતામાં આપણે પાપ કરી બેસીએ છીએ, આપણને ખબર પણ રહેતી નથી. તો એ બધાય પાપ અજાણ્ય થયા કહેવાય કે જેનો કોઈ આપણે ઈરાદાપૂર્વક પ્લાન ઘડીને ન કર્યું હોય પણ થઈ ગયું, શું કરવું? પછી એનો બહુ પસ્તાવો થાય. અને જાણીને પ્લાન કરીને પાપ કર્યું હોય ને એનો સહેજ પસ્તાવો ન હોય. નથુરામ ગોડસેને પૂછ્યું તું કે તમે ગાંધીજીને માર્યા પછી તમને ક્યારેય એનો પસ્તાવો થયો? ત્યારે એને જવાબ આપ્યો હતો, ક્યારેય નથી થયો, કોઈ દિવસ નહીં, મને પસ્તાવો થયો જ નથી, મેં બરોબર જ કર્યું છે, સમજીને કર્યું છે, વિચારીને કર્યું છે, એમ એ કહેતા. મને મંજૂર છે ફાંસી, દંડ, આને કહેવાય જાણીને કરેલું પાપ. હું સમજાવવા માટે કહું છું. આવા જાણીને પાપ થાય છે અને કેટલાક પાપ અજાણતા થઈ જાય છે. વાલા ભક્તો, જે પાપમાં પોતાનો એવો ઈરાદો ન હોય તો એવા પાપનો વિશેષ દંડ ભોગવવો પડતો નથી, બહુ દંડ ભોગવવો પડતો નથી. કેમ જે ઈરાદો અને પાપ એ બંનેને તપાસ્યા પછી દંડ થાય છે, ઈશ્વરની કોર્ટમાં અને માનવની કોર્ટમાં આ બંને વસ્તુ તપાસવામાં આવે છે. આપણી કોર્ટમાં પણ ઈરાદાપૂર્વક કરેલું પાપ અને અજાણતા થઈ ગયેલા પાપના દંડમાં તફાવત છે. ઈરાદો વત્તા પાપ ભેળવીને પછી દંડ દેવાય છે. આજની સરકાર પણ અજાણતા થયેલા ગુનાઓ અને ઈરાદાપૂર્વક કરેલા એક સરખા ગુનાઓ માટે અલગ અલગ સજા ફરમાવે છે. જ્યારે સર્વાંતર્યામી પુરુષોત્તમ નારાયણ તો પરમ કરુણા નિધાન છે, તે અજાણતા થયેલા પાપો માટે વિશેષ દંડ ન આપે એમાં તો શું કહેવું જ ન જ આપે. ઘણી વાર તો શ્રીહરિ તેનો પાપ સંપૂર્ણ માફ કરીને ઉપરથી કરુણા પણ વરસાવતા હોય છે. રાજાધિરાજ છે, ધણીનો કોઈ ધણી નહીં, એના હાથમાં છે, લેખમાં મેખ મારી શકે. સંતો દ્વારે પણ ભગવાન ક્યારેક એ કામ કરી શકે છે, પરંતુ અજાણે થયેલા પાપની ખબર પડે ત્યારે જો દિલમાં સંતાપ કે ક્ષોભ ન થાય, મન જ્ઞાની ન અનુભવે, તો તે અજાણે કરેલું પાપ જાણીને કરેલા પાપ સમાન જ ગણવું જોઈએ. બોલો, અજાણે પાપ કર્યું, પાપ થઈ ગયું, પછી ખબર પડી ને કોઈ પસ્તાવો પોતાને મહેસૂસ થતો નથી, તો એ પાપ જાણીને કરેલા પાપ બરાબર જ છે. આનો અર્થ એ બી થઈ શકે કે કોઈએ જાણીને પાપ કર્યું, પ્લાનપૂર્વક કર્યું, આ વેગમાં આવી ગયો, પ્લાન કરી નાખ્યો, પતાવી દીધો, પણ પછી એને બહુ પસ્તાવો થયો કે આ મારાથી ખોટું થઈ ગયું, મેં બહુ મોટી ભૂલ કરી નાખી, બહુ મોટું પાપ કરી નાખ્યું, તો એને અવશ્ય દંડમાં રાહત થાય છે. કેમ જે પસ્તાવાથી પાપ બળે છે. જોબન પગી વગેરે, જેસલ વગેરે જે બધા બારવટિયા થયા, એને પાપ કર્યા હતા તો બધા જાણીને જ કર્યા હતા, શિબડા વાટે એમ માણા વાટ્યા હતા, પણ પછી જયારે એને સમજણ પડી ત્યારે એને બહુ પસ્તાવો થયો. જોબન પગી, જેસલ એ તો બધા રોયા છે અને ભગવાન આગળ બહુ રડીને માફી માગી છે કે અમે પાપી છીએ, અમને બહુ પાપ કર્યા છે. અભયસિંહ દરબાર ગોપાલ સ્વામીના પગ પકડીને રડ્યા છે કે આ પાપમાંથી મને ઉગારો. મહા મોટો ચોર, આટીના માળિયાનો મૂળજી લુવાણો, એ જયારે એને સમજાણું ત્યારે સંતો પાસે રડ્યો છે કે આ પાપથી સંતો મને બચાવો, ને મારી શું દિશા થશે. તો એ રીતે જાણીને કરેલા પાપનો જો એને પસ્તાવો થાય છે તો એનો દંડ ઓછો થઈ જાય છે, અને અજાણે કરેલા પાપનો જો જરાય પસ્તાવો નથી, અંદર જ્ઞાની નથી, તો જાણીને કરેલા પાપ બરોબર જ એને દંડ મળે છે. આ એક સમજવા જેવી બાબત છે. હવે પ્રકરણ આવે છે જ્ઞાનાત, બુદ્ધિપૂર્વક પાપ કર્યા હોય એ વિશે. પોતે જે કરવા જઈ રહ્યા છે તેનાથી બીજાને પીડા ભોગવવી પડશે, અથવા મારે ભગવાનની આજ્ઞા લોપાશે, એવું બધું જાણતા હોવા છતાં જો તે કાર્ય કરવામાં આવે તો તે જાણપૂર્વક કરેલું પાપ છે, ઈરાદાપૂર્વક કરેલું પાપ છે, તેનું પાપ તો ભોગવવું જ પડે છે, અને એનું પાપ ઘણું ઝાઝું લાગે છે. જાણીને થતા પાપના હવે કારણો બતાવીએ છીએ. સુનિયેજી, એક તો આસ્તિકપણાનો અભાવ, આપણને એવી બુદ્ધિ જ નથી કે આપણે સાચું ખોટું જે કાંઈ કરશું એના કર્મ અવશ્ય ભોગવવા પડશે, ભોગવવા પડશે, ઈશ્વરની સૃષ્ટિમાં કરેલા કર્મ ભોગવવા પડે છે, એમાંથી કોઈ દીકરો છૂટતો નથી, એવું કર્મ ભોગવવા પડે છે, એવું આસ્તિકપણું જોઈએ ને. ભગવાનને માનો કે ન માનો, પણ કર્મને માનતા હો તોય તમે પાપ કરતા અટકો, અને ભગવાનને માનતા હો તો એમ અટકો કે ભગવાનને આ નથી ગમતું, જો હું આવું કરીશ ને તો ભગવાન મને બરાબરનો ચકડે ચડાવશે, દંડ દેહે. પણ આવું જ્ઞાન નહીં હોવાથી માણસ જાણી જોઈને પાપ કરે છે. જેને ભગવાનનો મહિમા નથી એ જાણી જોઈને પાપ કરે છે. મહિમાના અતિરેકમાં ભગવાનનો જેને ડર નથી, હા, ઘણાને વળી બહુ મહિમા ચડી ગયો હોય ને તો એવું બોલે કે હવે એટલું પાપ થઈ ગયું, એમાં હું એક સ્વામિનારાયણ નામ લઈ લઈશું ને એટલે પાપ બળી જાય, પાપ પાપની એસી ટેસી એમ કરે. એવા માણસો પાપ કરે છે, ઊંધો મહિમા લેનારા. અતિ વાસનાને કારણે થયેલો મોહ પાપમાં જવાબદાર છે. જાનામી ધર્મમ નચે મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચે મે નિવૃત્તિ. જેમ ધૃતરાષ્ટ્રે એના ભાઈ વિદુરને કહ્યું કે વિદુર, તું મને પાપ પુણ્યની વાત સમજાવે છો, પણ મારા ભાઈ મને એ સમજણ નથી, એવું નથી, હું બધું જાણું છું. હું જાણું છું કે હું પાંડવોને અન્યાય કરું છું. યુધિષ્ઠિર જ હસ્તિનાપુરની દાદીને લાયક છે, મારો દુર્યોધન નહીં. મને બધી ખબર છે. હકીકતે મારા ભાઈ પાંડુએ મેળવેલું આ રાજ્ય છે તે પાંડુનો પુત્ર યુધિષ્ઠિર જ એને માટે અધિકારી છે, યોગ્ય પણ છે. મને ખબર છે. જાનામિ ધર્મમ, હું જાણું છું ધર્મ, નચ મે પ્રવૃત્તિ, પણ એ ધર્મમાં મારી પ્રવૃત્તિ થતી નથી. જાનામ્ય અધર્મમ, હું અધર્મને જાણું છું કે મારો દીકરો નાલાયક છે, ખરેખર એના ભાગ્યમાં આ અધિકાર આવતોય નથી, છતાં એને હસ્તિનાપુરની ગાદીએ બેહાડવાના કાર્યથી હું નિવૃત્તિ લેતો નથી. નચમે નિવૃત્તિ, કારણ પુત્ર મોહ. મારો દીકરો સુખી થાય બસ આ મમતા, મોહ, સ્વાર્થ, એને લઈને અન્યાય અને પાપ ધૃતરાષ્ટ્રે કર્યું. બધાય છોકરા ખોયા, યુદ્ધમાં માર્યા ગયા. બોલો, ખબર હતી ધૃતરાષ્ટ્રને? તોય ધર્મ એનાથી રખાણો નહીં, ન્યાય અપાણો નહીં, પાપમાંથી પાછું વળાણું નહીં, નો મુકાણું એનાથી. જાણતા હોવા છતાંય મારા ભાઈ અહંતા મમતા બહુ તાકાતવાળી છે. આપણે બધું જાણતા હોય કે અહમ કહેવાય, પણ છૂટવું હેલું નથી, છૂટવું હેલું નથી. આપણને ખબર છે કે આ મમતા કહેવાય, સ્વાર્થ કહેવાય, એને લઈને હું ઓલે હાચાને અન્યાય કરું છું, આ ખોટું કરું છું, પણ તોય એ ઊભું ન રહે આપણાથી, થયા જ કરે ખોટું. માટે અહંતા મમતામાં જોર બહુ છે. તે આપણા ફાસફૂસિયા જ્ઞાનને તો એ ઉડાડી દે, ક્યાંય હલવા જ ન દે. ઘણોય કથા વાર્તામાં બેહીને બધું સાંભળીને નક્કી કર્યું હોય કે આ ન કરવું, પણ જેવું ટાણું આવે ને એટલે બધા ઠરા ઉડી જાય, અને થતું હોય જ થાય. બોલો, આ મને તમને બધાને ખબર છે, પોતાની નિજી અનુભૂતિઓ છે બધાને. અને એટલે જ વચનાવતમાં કહ્યું છે પરમેશ્વરની માયામાં બહુ જોર છે. લોયાનું 17મું, તે ગમે એટલી સ્તુતિ પ્રાર્થના અને મખાણ કરતો હોય એનો એ પાછો નિંદા કરવા માંડે છે કે આહા માયાનું જોર તો જો કેવો જીવને ચકડે ચડાવે છે. છઠ્ઠું, અતિ લોભ અથવા કોઈની સાથે અતિ દ્વેષ થઈ જવાથી માણસ પાપ કરે છે, રાગ દ્વેષથી. 7મું કારણ, અતિ ગરીબ પરિસ્થિતિમાં પોતાની જરૂરિયાતો સંતોષવા માણસ પાપ કરી બેસે છે. તમે જોજો, દુકાળ પડે ને ત્યારે ખૂન ખરાબ અને ચોરી બહુ થાય. માણસને પૂરતું રહેવા પીવા ખાવા મળી રહે ને તો માણસ પછી બહુ જુલમ કે પાપ નથી કરતો. પછી પાપ થવાનું મોટામાં મોટું કારણ કુસંગી મિત્રોનો સંગ. મેરે પ્યારે યુવાનો, પાપીઓનો સંગ, કુસંગીઓનો સંગ આપણને અવશ્ય પાપ કરાવે છે. આજ નહીં તો કાલ કરાવશે. 5 દિવસ આવવા દો, જરૂર તમારે આ પાસે પાપ કરાવશે, થશે જ. તમે એની મોહબતમાં આવી જ જવાના. 9મું કારણ પાપ થવાનું, સત્તાનો ઘમંડ. સત્તાનો ઘમંડ, જેની પાસે કંઈક સત્તા છે, ચાહે પોતાના ઘરમાં સત્તા હોય કે આખા દેશની સત્તા હોય, સત્તા એટલે સત્તા, સત્તાવાળો પાપ કરી શકે. જેની પાસે સત્તા નથી એ બિચારો શું કરે? સત્તા નથી એ શું કરે? સત્તામાં પૈસો આવી ગયો. જેની પાસે પૈસો છે, સત્તા છે, એનાથી પાપ થવાના. જો એનું ઘમંડ ન હોય સત્તાનું પૈસાનું તો બચે, પણ પૈસો પાયમાં પછી અને કઈક હોદ્દો પાયમાં પછી બીજાને ગોદો ન મારે એવું બને નહીં. બીજા અડખે પડખે વાળા એને ચડાવીને કોકને હેરાન કરાવડાવે, પાપમાં તો પાડે જ. પૈસો ને પદવી પાપ કરાવે, પૈસો ને પદવી ભોગ્યા પછી ભાગ્ય કોક પાપ રહિત રહી શકે, બાકી હેલું નથી. એટલે તો ડાયા માણસો પૈસાથી અને પદવીથી બીવે છે, એનો સંગ નથી કરતા, આઘારે રાડ પાડે. રામકૃષ્ણ પરમહંસ જેવા રાડ પાડે પૈસાથી, એને ખબર છે પૈસામાં 15 અનર્થ છે અને પદવી એ તો કંઈક ને પાડ્યા છે. પણ જેને બુદ્ધિ ઓછી છે, જાડધારા મૂર્ખાઓને કાંઈ ખબર પડતી નથી, એને તો પૈસામાં અને સત્તામાં જ બધો માલ મનાય છે, એમાં જ સુખ દેખાય છે. કારણ કે પૈસા વાળાને સત્તા વાળાને આ લાલચું સમાજ બહુ વખાણે છે અને સન્માને છે ને, એટલે સામાન્ય બુદ્ધિના માણસને એમ થઈ જાય છે કે પૈસો ન હોય દુનિયામાં કોઈ નહીં બોલાવે, પદવી પ્રાપ્ત કરી હોય મારા બેટા બધા સામે જ મળવા આવે, આમાં જ બધો માલ છે એમ માનીને પૈસાને પદવી માટે માણા બિચારા એટલી બધી મહેનત કરે છે. અને અક્કલવાળા જે છે, ઝીણી બુદ્ધિવાળા, એને ખબર છે કે કોઈ મારી પાસે આવતા નથી, મારી પાસે પૈસો છે ને એટલે આવે છે, કોઈ મારામાં હેત રાખતું નથી, મારી પાસે સત્તા છે ને એટલે મને હસીને બધા બોલાવે છે, ફોન કરે છે, ઇન્વિટેશન કાર્ડ મોકલે છે, મારામાં કોઈને રસ નથી. અને આવા જે બધા સ્વાર્થી માણસો કે જેને મારામાં હેત નથી, મારી પાસે પૈસો છે એમાં હેત છે, મારી સત્તા છે એમાં હેત છે, આવા લે ભગવાના માન સન્માનથી મારી જાતને મારે સુખી માનવી કે મોટી માનવી, એના જેવી બદતર મૂર્ખાઈ કોઈ નહીં, એમ અક્કલવાળા સમજે. અને બુદ્ધિ વગેરેના તો એને જ સુખ માને છે, એને જ બધી પ્રાપ્તિ માને છે, આટલો ફેર છે. સુખી ક્યાં થવું, ક્યાં માનવું અને ક્યાંથી આઘા રહેવું, એ અતિ સમજવા જેવી બાબત છે. અને દસમી એક વાત છે, સૂક્ષ્મ છે, પાપ થવાની, મહિમાની ઓથે પાપ થાય છે, આ દસમી વાત છે. એવું પણ બધું ઘણું જોવા મળે છે, એકબીજાનો અતિ જ્યારે મહિમા થાય ત્યારે ભાગ્ય કોક બચે, બાકી કાંઈક લોચો લાગે. આ બધા પાપના કારણ કયા? તત પ્રાયચિતમ કાર્યમ સ્વશક્તિતઃ. ભગવાન શ્રી હરિ કહે છે કે હવે જે થયું તે થઈ ગયું તો થઈ ગયું, ચાલો કોઈ પણ કારણે પાપ થઈ ગયું, જાણે થઈ ગયું કે અજાણે થઈ ગયું, હવે ઉપાય એક જ છે, એનું પ્રાયચિત કરો. બસ પ્રાયચિત કરો, જરૂર શુદ્ધ થઈ જાઓ. સ્વામિનારાયણ ભગવાને કાંઈ જીવને પાપ થઈ ગયું એટલે પછી એને કાયમ કાઢી નાખ્યો કે નકામો છે એમ માનીને ફેંકી દીધો, એવું નથી. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રીય વિધિ અનુસાર કોઈ સંતને મળીને પ્રાયચિત લઈ લીધું, પ્રાયચિત કરી નાખ્યું તો મહારાજ આપણા પ્રત્યે પછી જરાય ઘૃણા રાખતા નથી. એ આપણને પૂરેપૂરા પહેલા હતા એવા શુદ્ધ જાણીને અપનાવે છે, ગળે લગાવે છે અને અક્ષરધામમાં લઈ જાય છે, પોતાની મૂર્તિનું દાન દે છે અને સુક્યા કરે છે, ફેર પડતો નથી. મહારાજને મન કાંઈ નથી. અને એટલે તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમના દસમા વચનામૃતમાં કહ્યું કે બે વાત ઉપર ધ્યાન દો, બે વાત ઉપર. એક, કૃતજ્ઞનો સંગ ન કરશો. તમને એવું લાગે કે આ કર્યા કૃતને જરાય જાણતો નથી, તેનો સંગ છોડી દો. અને એવી ને એવી બીજી વાત મહારાજે એ કરી કે કોઈ માણસે કરેલા પાપનું પ્રાયચિત કરી નાખ્યું. તેમ છતાંય આપણને એના પ્રત્યે હલકો ભાવ રહે અથવા તો આ પાપી છે એવી બુદ્ધિ રહે તો આપણે પણ કૃતજ્ઞ જેવા જ પાપી છીએ, અથવા તો એણે જે પાપ કર્યું છે એવા જ આપણે પાપી છીએ. અને આ સમાજમાં એક દ્રષ્ટિ કરીને આપણે જોઈએ તો આપણને એ બી ખ્યાલ આવે છે કે લોકોને ભૂલ થાય, પાપ થાય, બધી વાત સાચી, પછી પાપનું પ્રાયચિતય કરી નાખે છે એ વાત સાચી, પણ સમાજ એને પછી એવી જ દ્રષ્ટિએ જોયા કરે છે. તે બધાય નહીં, અમુક માણસો પોતાના રાગ દ્વેષથી માનથી ગમે તે પ્રકારે એને પાપયુક્ત જ જોવે, પણ એવું ન સમજે કે ભાઈ એને પ્રાયચિત કરી નાખ્યું, એ સુધરી ગયો છે, હવે મારે એને પાપી માનવો, ભલે મારો બરોબરીઓ છે, મારે એને હરીફાઈ છે, પણ હવે મારે એને પાપી મનાય નહીં, કોઈની આગળ એવું કહેવાય નહીં, કેમ જે એને પ્રાયચિત કરી નાખ્યું, માટે મારે એને અપનાવવો જ પડે, ભગવાને એને અપનાવી લીધો, હવે હું હુકામ એની યારી ઈર્ષા કે વટ રાખું છું, એમ સમજીને જો મૂકી દે તો થાય, પણ ઘણાથી એ મુકાતું નથી. તમને દાખલો દઉં, સાસુનું વહુ બે હોય, એમાં સાસુથી કંઈક પાપ થઈ ગયું કે વહુથી કંઈક પાપ થઈ ગયું બધાને ખબર હોય, પછી પ્રાયચિત કરી નાખ્યું, એ પણ સાસુ નહીં ખબર હોય કે વહુ નહીં ખબર હોય, પણ જો કંઈક ઝઘડો બગડો થાય તો એકબીજાને કે ખરા બેસ બેસ તું બહુ હારી સોતે લાગ્યું પાપ, લાગી ગયું એણે જે કર્યું હતું ને એ જ આને લાગી ગયું, કેમ જે હવે આ વાત બોલાય નહીં, કોઈને કહેવાય નહીં, કેમ જે એને પ્રાયચિત કરી નાખ્યું છે અને આપણે કીધા વગર રહેવાતું નથી. અમથા ન કહીએ પણ કાંઈક એવું બને ને ત્યારે કહેવાય જાય કે બધી ખબર તમારી, એમ બોલાઈ જાય, શું ખબર છે, એમ તો કરોડો જન્મથી હું અને તું બધાય છે, બધાય કઈ જન્મમાં કઈ કઈ હું કર્યું છે, તે શું આપણે નહીં કોઈ જન્મમાં પાપ કર્યા હોય, આપણે ભૂલી ગયા એટલે એમ માનવાનું કે અમે કઈ નથી કર્યું, અને એનું તમને કઈ ખબર છે એટલે એમ માનવાનું મને બધી ખબર છે, આવા ખોટા ઘમંડમાં જીવી અને ભગવાનની આજ્ઞા લોપવાની પછી દુઃખ વેઠવા પડે સાહેબ, છુટકા નહીં હે. ભગવાને પ્રથમના દસમામાં બે વાત કરી છે, એ અતિ અગત્યની છે, સેવકરામનો દાખલો દઈને કૃતજ્ઞપણાની, અને પછી એમ કીધું છે કે એવું ને એવું પાપ બીજું આ છે કે પ્રાયચિત કરી નાખ્યું હોય એને પણ પાછા પાપે યુક્ત આપણે માનીએ અને એમ જ જોઈએ અને ક્યાંક વળી સંભળાવીએ દઈએ એને, ને કોકને કહીએ એણે તો આવું પાપ કર્યું હતું, એટલે આ રવા દે એનું એને પ્રાયચિત કરી નાખ્યું છે, તને ખબર હશે કે નહીં હોય તો હું કામ આમાં પડસ, ભગવાન પણ હવે એને એવો જોતા નથી, તું જેવો એને જોશ, ભગવાને એને માફ કર્યો છે ને હવે તું એને પાપે યુક્ત કહેશ અને કોકને વાત કરે છે મરી જાય છે, એટલે તને પાપ થાય, ભગવાન તારી ઘાણી કરી નાખશે, થોડોક બી ભગવાનથી સીધો હાલ અહંકારી, સમજવા જેવી આ વાત છે. તત્પ્રાયચિતમ કાર્યમ સ્વશક્તિતઃ પ્રાયચિતમ વિશોધનમ સત્કર્મ, પ્રાયચિત એટલે શું તો કે વિશોધનમ સત્કર્મ, કરેલા પાપ અનુસારે તેના ફળ સ્વરૂપે જંપુરી લકચોરાશી વગેરે અનેક પ્રકારના દુઃખો અનંત કાળ સુધી ભોગવવા પડે છે, તેથી પાપ કર્યા પછી જો તેનું પ્રાયચિત આપણે કરી નાખીએ અર્થાત પાપની શુદ્ધિ કરી નાખવામાં આવે તો તે પાપ ભોગવવું પડતું નથી. જાન અજાન અરુ ભાવ અભાવે ગુરુ લઘુ કછુ પાતક બની આવે, તાકો કીજે દોષ નિવારા નિજ નિજ કી શક્તિ અનુસારા. બ્રહ્માનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી ભાષા બોલ્યો. શ્લોક નો અર્થ છે એ જ છે વાલા ભક્તો, આટલી આપણે આ 92માં શ્લોક વિશે થોડી ચર્ચા કરી છે, હવે આજ્ઞાનો હેતુ, એના થતા ફળ, લાભ વગેરે વગેરે બધા દ્રષ્ટાંતો આપણે કાલ લેશું. અત્યારની કથાને અત્યારે સમાપ્તિ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની.